ஸ்தாவர நியோக விசித்துணையாட்டத்தை பிரச்சனை காரு டாக்டர் தேவானந்த மேத்துமா.
நன்றி கௌரவ சபாநாயகர் அவர்களே. வடக்கு மாகாணத்தை பொறுத்தவரையில் பல்வேறு பகுதிகளில் நிலங்கள் படிப்படியாக உவர்நீர் உட்புகுதலுக்கு ஆட்பட்டு அப்பகுதிகள் குடிநீருக்கான பாரிய அச்சுறுத்தலை ஏற்படுத்தி வருவதுடன் விவசாய செய்கைகள் மற்றும் விலங்கினங்களுக்கும் பாரிய பாதிப்புகளை ஏற்படுத்தியுள்ள சூழ்நிலையில் அப்பகுதிகளின் பொருளாதார வளங்கள் அழிக்கப்பட்டும் குடியிருப்புகள் கைவிடப்பட்டும் அந்த மக்களில் கணிசமான தொகையினர் பல்வேறு பாதிப்புகளுக்கு உட்பட்டு வருகின்றனர். குறிப்பாக கிளிநொச்சி மாவட்டத்தை பொறுத்தவரையில் பூனேரி பகுதியில் பல கிராமங்கள் உவர்நீர் தாக்கத்துக்கு உட்பட்டுள்ள நிலையில் தற்போது வெண்ணேரி குளம், ஆனை விழுந்தான் குளம் போன்ற கிராமங்கள் முழுமையாகவே உவரடையும் ஆபத்தை எதிர்நோக்கியுள்ளன. இதே நிலை 2000 ஆண்டளவில் பூநகரி பல்லவராயன்கட்டு கிராமத்தில் ஏற்பட்டு அது மக்களால் உணர்த்தப்பட்டும் உரிய செயல்பாடுகள் மேற்கொள்ளப்படாத காரணத்தினால் இன்று பல்லவராயன்கட்டு கிராமமானது முழுமையாக உவரடைந்துள்ள நிலைமைக்கு தள்ளப்பட்டுள்ளது. 1953 ஆம் ஆண்டு உருவாக்கப்பட்ட வெண்ணேரி குளம் கிராமத்தில் தற்போது சுமார் 500 குடும்பங்கள் வாழ்ந்து வரும் நிலையில் மண்டைக்கல்லாறு வழியாக கடல் நீர் உட்புகுந்து அங்குள்ள குஞ்சுக்குளம் கிராமம் தற்போது முழுமையாகவே உவரடைந்து அங்கிருந்து சுமார் 50 குடும்பங்கள் தற்போதைய நிலையில் வெளியேறியுள்ளதுடன் அங்கு செயல்பட்டு வந்துள்ள கணேசா வித்தியாலயமும் தற்போது மூடப்பட்டுள்ளதாக தெரிய வருகின்றது. 1983 ஆம் ஆண்டின் நாட்டின் தென்பகுதியில் ஏற்பட்டிருந்த இனக்கலவரங்கள் காரணமாக இடம்பெயர்ந்த மக்களை குடியேற்றுவதற்காக உருவாக்கப்பட்ட ஆனை விழுந்தான் கிராமத்தில் தற்போது சுமார் 500க்கும் மேற்பட்ட குடும்பங்கள் வாழ்ந்து வருகின்ற நிலையில் குஞ்சுக்குளம் வழியாக தற்போது ஆனை விழுந்தான் மேற்கு வரை உவர்நீர் பரவியுள்ளதாகவும் இதன் காரணமாக அப்போது கிணறுகள் யாவும் உவர்நீராக மாறியுள்ளதாகவும் பயிர்கள் யாவும் அழிவடைந்து வருவதாகவும் தெரிய வருகின்றது. இந்நிலையில் மண்டைக்கல்லாறு வழியாக பரவுகின்ற உவர்நீர் தடுப்பிற்கு உடனடியாக ஏற்பாடுகள் மேற்கொள்ளாவிட்டால் மேற்படி இரு கிராமங்களும் அழிந்து விடுவதை தடுக்க முடியாதாகிவிடும் என்பதை இங்கு வலியுறுத்த விரும்புகின்றேன். இவ்வாறு உவர்நீர் உட்புகுவதை தடுப்பதற்கு ஏற்ற நடவடிக்கைகளை உரிய காலகட்டங்களில் மேற்கொள்ளப்படாவிட்டால் வடக்கு மாகாணத்தில் பல கிராமங்கள் அழிந்துவிடும் அபாயம் ஏற்பட்டு வருவதையும் இங்கு அவதானத்திற்கு கொண்டு வர விரும்புகின்றேன். எனவே மண்டைக்கல்லாறு வழியாக பரவுகின்ற உவர்நீரை தடுப்பதற்கு உடனடியாக தடுப்பு அணை ஒன்றை அமைப்பதற்கான நடவடிக்கைகளை மேற்கொள்ள முடியுமா? மேலும் இத்தகைய உவர்நீர் உட்புகும் அபாயங்கள் உள்ள பகுதிகளை உரிய ஆய்வுகள் மூலமாக இனங்கண்டு அப்பகுதிகளை உவர்நீர் உட்புகுவதிலிருந்து பாதுகாப்பதற்கு நடவடிக்கை எடுக்க முடியுமா? அத்துடன் யாழ்ப்பாணத்தில் தீவக பகுதிகளில் அடங்கலாக கிளிநொச்சி ஆனரைவிலும் உவர் பரம்பல் ஏற்பட்டுள்ளதன் காரணமாக நன்னீர் நிலங்களை கொண்ட இயக்கச்சி கிராமமும் உவரடையக்கூடிய அபாயம் காணப்படுவதாகவும் கடந்த கால யுத்தம் காரணமாக ஆனைரவு தட்டுவன்கொட்டி ஊரியான் ஆகிய பகுதிகளிலும் பூநகரி பிரதேசத்திலும் அமைக்கப்பட்டிருந்த உவர்நீர் தடுப்பணைகள் அழிவடைந்தும் சேதமடைந்தும் காணப்படுவதால் கடல்நீர் பயிற்சகை நிலங்களுக்குள் புகுந்து பெருமளவிலான பயிற்சகை நிலங்கள் உவர்நிலங்களாக மாறியுள்ளன என்றும் தெரிய வருகின்றது. எனவே ஆனையிறவனை மையப்படுத்தி உவர்நீர் தடுப்பணை ஒன்றினை அமைப்பதற்கும் ஏனைய உவர்நீர் தடுப்பணைகளை புனரமைப்பதற்கும் நடவடிக்கை எடுக்க முடியுமா என இந்த கேள்விகளுக்கான பதிலை பொறுப்பான அமைச்சர் அவர்கள்.
இந்த க்வெஸ்சன் டுமாரோ
பிரதான கட்டியுத்து யோஜனா முதல்லா ஜனமாத்திய அமைத்துமா தேசிய ஆதாயம் 2010 அப்ரேல் பலவினி தின ஓ எஜின பசு ஆரம்பி அம் தக்ஷேறு வார்த்தையாக சந்தா ஆதாயம் பார்த்து பணிவியும் சந்தா விதிவிதான சரஸ்தும் பணத்கெடும் பதகி
ගරු කතානායකතුමනි දේශී ආදායම් පනත් කෙටුම්පත් ඉදිරිපත් කරමි.
2017 අප්‍රේල් මස පළවෙනි දින හෝ එදිනට පසුව ආරම්භ වන යම් තක්සේරු වර්ෂයක් සඳහා ආදායම් බද්ධ පැනවීම සඳහා විධිවිධාන සැලැස්වීම පිණිස වූ පනත් කෙටුම්පතකි.
දෙවන වර කීම කවදාද?
මරෝ.
දෙවන්න නිපුණතා සංවර්ධන වෘත්තීය පුහුණු අමාත්‍යතුමා.
ගරු කතානායකතුමනි ලංකා ජර්මානු කාර්මික අභ්‍යාස ආයතනයේ පනත් කෙටුම්පත් ඉදිරිපත් කරමි.
ලංකා ජර්මානු කාර්මික අභ්‍යාස ආයතනයේ ලංකා ජර්මානු කාර්මික අභ්‍යාස ආයතනයේ පිහිටුවීම සඳහාද ඒ ආයතනයේ බලතල කාර්ය සහ කාර්තව්‍ය නිශ්චිතව දැක්වීම සඳහාද ඊට සම්බන්ධ සහ අනුශාංගික කරුණු සඳහාද විධිවිධාන සැලැස්වීම පිණිසද වූ පනත් කෙටුම්පතකි.
පාර්ලිමේන්තු යෝජනා පිළිබඳ දැනුම් දීම පාර්ලිමේන්තුවේ සභානායකතුමා දෙවන වර කීම කවද්ද?
පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග අංක 42 43 44 ඒ විධිවිධානවලට යටත්ව පාර්ලිමේන්තුවේ මෙම සභා වාර්ය තුලදී විද්‍යුත් ඡන්ද ක්‍රමය භාවිතා කරමින්ද පාර්ලිමේන්තුවේ ඡන්දයක් පැවැත්විය හැකි බව මේ පාර්ලිමේන්තුව තීරණය කරනු ලබයි.
සභාව එකද?
අයි.
ගරු අපි කාල වේලා ගැන මට නැවතත් ඔබතුමාගේ අවධානය යොමු කරන්න තියෙනවා. අනුකම්පාචාර්ය ඇමතුමා,
ඔබතුමා ඉදිරිපත් කරා මේ දේශීය ආදායම් පනත අලුත් පනතක් ඉදිරිපත් කරලා තිබෙනවා. ඒතර මේක පාර්ලිමේන්තුවේ සාකච්ඡා කිරීමට පෙර දැන්ට මේක විශාල ආන්දෝලන තුඩු දීලා තිබෙනවා, ගැටලු මතුවී තිබෙනවා. ඒ වෘත්තීය සමිති සහ අනිකුත් මේකට සම්බන්ධ ආයතනයන් එක්ක ඔබතුමාලා සාකච්ඡාවක් ලබා දෙන්න සූදානම්ද කියලා දැනගන්න කැමතියි. මේ මේක ප්‍රශ්නගත වෙලා තිබෙන නිසා මේ පනත
ඇත්ත වශයෙන්ම ගරු කතානායකතුමනි වෘත්තීය සමිතියත් එක්ක සාකච්ඡා කරන්න ඕනේ කියන නීතිය පාර්ලිමේන්තුවේ නැහැ. නෑ බඩ් බණ්ඩික කියන්නේ මුදල් ඇමතුමත් එක්ක සාකච්ඡා කරන්න මේ මේක
අනුකමල් චනේ මැතිතුමා
මේ ඉතා හොඳින් නවත් වෙන්නේ නැහැ. ඉතා හොඳින් කරගැනීම වෙනුවෙන් කරන ලද යෝජනාව ඔබතුමාගේ යෝජනාව මොකද? මුදල් අමාත්‍යවරයා මම දන්නේ වර්තමාන මුදල් අමාත්‍යවරයා කෙසේද කියලා. හිටපු මුදල් අමාත්‍යවරයාත් එක්ක කිසිදු සාකච්ඡාවක් පළදායි ලෙස අවසන් වුණේ නැහැ. කිතු සාකච්ඡාව පළදායි ලෙස අවසන් කරගන්න
බැරි.
ඒක මම මේ කියන්නේ. මම මේ කියන්නේ මේ පනතගරු කතානායකතුමනි ඔබතුමා පනත දැක්කම පේන අනුකම්පිත අවස්ථාවට වඩා පොඩ්ඩයි පොඩි. ඒ නිසා ගරු කතානායකතුමනි මේ පනත අපේ රටේ ආර්ථික පිළිමද ඉතා වැදගත් පනතක් මේ ඉදිරිපත් කරන්න. ඒතොර ඒ පනතක් පිළිබඳ ඊට අදාළ ආයතනයන් එක්ක යම් සාකච්ඡාවක් හෝ නෑ ඉල්ලුව සෑහෙන කාලයක්. මුදල් අමාත්‍යවරයා ඒක දුන්නෙත් නෑ, දුන්නා වැඩකුත් නෑ.
මේ කෙටුම්පත සකස් කරේ අමාත්‍යාංශයේ නිලධාරීන්. ඊට අමතරව අනික් අයත් සිටියත් අමාත්‍යාංශයේ නිලධාරීන් සහභාගී වුණා මම දන්නවා. ඒත් අපි කීප වතාවක් මේක ප්‍රමාදු නැද්ද ඇයි කියලා ඇහුවා. ඉතින් අමාත්‍යාංශයේ නිලධාරීන් මේ ගැන දැනගෙන හිටියා. විශේෂයෙන්ම මේක වැඩි වුණේ මං හිතන්නේ මීට ඉස්සෙල්ලා බදු ගෙවෙන කෙනෙක් ඉංගලෑන්න පුළුවන් සමහර තැන් මෙතන වෙනස් කරලා තියෙනවා. අනික මේ ප්‍රශ්නෙත් ආවා ඇත්ත වශයෙන්ම දැන් ඉංගලන්තෙත් ගුවක් රටවල වල අලුත් වචන පාවිච්චි කරන්න අලුත් විදියට මේක සකස් කරන්නේ. ඉස් නිව් ඩ්‍රාෆ්ටිං සමහරය මම නම් කිව්වේ සිම්පල් ඉංග්‍රීසි ඩ්‍රාෆ්ට් එක පාවිච්චි කරන්න කියලා. නැත්තම් මිනිස්සුන්ට තේරෙන්නේ නැහැ. ඉතින් මේ ගැනත් මේ වෘත්තීය සමිතියනේ මං හිතන්නේ සමහර බදු අංශය ප්‍රකාශ කරලා තියෙනවා. කොහොම හරි මේක ඉදිරිපත් කරේ උසාවියට යන්න ඕන ඇයට දැන් තියෙනවා කාලේ උසාවියට යන්න. ඒ වගේම අපේ උපදේශක කමිටුව කාරක සභාවලට ඒ වගේම මේකට යවන්න පුළුවන්. ඊට අමතරව අපි ඇමතිතුමාට කියන්නම් කවුරු එක්කද සාකච්ඡා කරන්න කියලා බලලා. මොකද සාකච්ඡා කරනවා තියෙනවා ව්‍යාපාරිකයන් ගානේ මෙතුමා කිව්වෙත් ඇමතිතුමාට දෙන්න කියලා සාකච්ඡා කරන්න. ඒ සාකච්ඡා නිකරුවා කියලා කියන්න බෑ. මේක සකස් කර නිලධාරීන් ගණනාව මට හම්බ වෙලා තියෙනවා. මොකද ඕකේ සංශෝධන කීපයක් කරන්න සිදු වුණා අපේ ආවැද්දී. ඉතින් ඇමතිතුමාගෙන් අහන්න කවුරු එක්කද කතා කරන්න ලෑස්ති කියලා මං හිතන්නේ. යෝක සභානායකතුමාට ඒක
විවාදේ නැද්ද? ඇමතිතුමා යෝජනාවක් ගන්න ඉතින් ඊළඟ කටුවට යන්නද?
ඒකයි තියෙන්නේ.
ගරු අනුකුමාර ජානම ඇතතුමව
මම කියන්නේ මේ මොකද නැ ඔබතුමා දන්නවනේ ඊට මුදල් අමාත්‍යවරයාගේ කාර්යභාරය සහ එතුමා මේ සාකච්ඡා පිළිබඳ දක්ව ප්‍රතිචාරය. ඒ නිසා වෙන්නේ නැති ඔබතුමාලට එතුමා මාරු කරන්න සිද්ධුනේ.
මම ඔබතුමා යෝජනා කරන
මාරු කරේ ඇයි කියලා. ඒ නිසා නම් මුදල් අමාත්‍යවරයාත් එක්ක අපිට මොකද මුදල් අමාත්‍යවරයා ඉදිරියට ලේසි කතා නැගතුමනේ. ද සභානායකතුමා මැදිහත් වෙලා ඒ අවස්ථාව ලබා දෙන්න කියලා මම හිතනවා.
හොඳයි බොමිතුදී ළඟට ප්‍රධාන කටයුතු අල්ලසෝ දූෂණ චෝදනා විමර්ශන කොමිෂන් සභාවේ අධ්‍යක්ෂ ජනරාල්ලාගේ වැඩු හා දීමනා ප්‍රතිසන්දේ කිරීම සම්මත කිරීමට
මේ යෝජනා ඉදිරිපත් කරන්නේ ජයමාන මහත්මයා අතිරේක සොලිසිටර් ජෙනරල් මේ සභාවේ අධ්‍යක්ෂ ජෙනරල් හැටියට පත් වුණා. ඉතින් එතුමාට අපිට උවමනා වෙලා තියෙන්නේ නීතිපති දෙපාර්තමේන්තුවේ ලැබුණ වේතනයත් ලබලා දෙන්න. මේ යෝජනාව ගේන්නේ අතිරේක සොලිසිටර් ජෙනරල් වරයෙක්ට ලැබෙන වේතනය මෙතුමාට ලබලා දෙන්නේ. ඒක අඩු වැඩි වෙන්නේ නැහැ. මෙතෙක් කල් ලැබුණේ අතිරේක සොලිසිටර් ජෙනරල් කෙනෙක්ගේ වේතනය මෙහාට එන්ටි ඉස්සෙල්ලා. ඒ අනුව තමයි මේ යෝජනාව මේ සභාවට ඉදිරිපත් කරන්නේ. ඒ සභාවේ වැඩ කටයුතු කරගෙන යන්නේ. ඉතින් මම මේ සභාවට යෝජනා කරනවා මේකට විරුද්ධ නොවී අපිට සම්මත කරලා දෙන්න කියලා.
හොඳයි. ඊළඟට දෙවැන්න තියෙන බලහත්කාරයෙන් අතුරුදහන් කිරීම වලින් සියලු තැනැත්තන් ආරක්ෂකකම
දබන්නේ කතානායකතුමා පෙරේද අපේ මන්ත්‍රු කණ්ඩායම රැස්ු නැද්දි එයා කිව්වා මේකට ඉඩ දෙන්න කියලා. ඒ නිසා අපි අරගෙන ළඟදිම මේක ඉදිරිපත් කරන්න.
ගරු යෝගේශ්වර මන්ත්‍රීතුමා. ශ්‍රීනේෂ මන්ත්‍රීතුමා.
அவைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ சபாநாயகர் அவர்களே, இன்றைய தினத்தில் லஞ்சம் ஊழல் பற்றிய விசாரணை ஆணைக்குழுவின் பணிப்பாளர் நாயகத்தின் சம்பளம் மற்றும் படிகளில் திருத்தங்களை கொண்டு வருவது சம்பந்தமான இன்றைய விடயம் தொடர்பாக சில கருத்துக்களை முன்வைப்பதில் வணக்கம். இன்றைய தலைப்பாக அமைந்திருக்கின்ற லஞ்சம் ஊழல் பற்றிய விசாரணை ஆணைக்குழுவின் பணிப்பாளர் நாயகத்தின் சம்பளத்தினை திருத்தம் செய்தல் தொடர்பான இந்த விவாதத்தில் கலந்து கொள்வதில் மகிழ்ச்சி அடைகின்றேன். இன்றைய காலகட்டத்தில் எமது நாட்டில் பணியாற்றுகின்ற அரச ஊழியர்களை எடுத்துக்கொண்டால், குறிப்பாக அரசு ஊழியர்களை எடுத்துக்கொண்டால், இரண்டு வகையானவர்களை பார்க்கக்கூடியதாக இருக்கின்றது. ஒன்று, கடமை கண்ணியம் கட்டுப்பாட்டுடன் செயல்படுகின்ற அரச ஊழியர்கள், அரசு அதிகாரிகள். இன்னுமொரு வகையினர் இருக்கின்றார்கள், கடமை கண்ணியம் விடயத்தில் தட்டுப்பாட்டுடன் செயற்படுகின்ற ஊழியர்கள் அதிகாரிகள் காணப்படுகின்றார்கள். கடமை கண்ணியம் கட்டுப்பாட்டுடன் செயற்படுகின்ற அரச ஊழியர்கள், அரச அதிகாரிகள் எமது நாட்டின் அபிவிருத்திக்கும் நல்லாட்சிக்கும் மிகவும் வேண்டப்படுகின்றவர்களாக இருக்கின்றார்கள். ஆனால் நல்லாட்சி அரசாங்கத்தில் அரசியல் மாற்றம் ஏற்பட்டிருக்கின்ற இன்றைய காலகட்டத்தில் ஆட்சியல் இயந்திரமாக காணப்படுகின்ற நிர்வாகத்திலும் மாற்றங்கள் ஏற்பட வேண்டும். கடந்த
ගරු ගම්මාපලවැත්තුමා
කතානායකතුමනි, නියෝජ්‍ය කතානායකතුමනි, අද දින න්‍යායපත්‍රයේ අංක දෙක ලෙස සඳහන් වෙන බලහත්කාරයෙන් අතුරුදාන් කිරීම වලින් සියලු තැනැත්තන් ආරක්ෂා කිරීම සඳහා වූ ජාත්‍යන්තර සම්මුති පනත් කෙටුම් පත අද දින විවාදයට ගන්නවද නැද්ද? අද දින ගැනීම නියමිත තිබුණා. මුලාසනෙන් දැනගැනීමට කැමති.
ඒක ගැන එතුව අද මූ කරන්නේ නැහැ කියලා කිව්වා. ඕකේ, ඔනරබල් මෙම්බර් යූ කැන් ප්‍රොසීඩ්.
அந்த வகையில் லஞ்சம் ஊழல் ஆணைக்குழு சம்பந்தமான இந்த விடயத்தில் நான் பங்கெடுக்கின்ற விடயத்தில், நல்லாட்சி ஏற்பட்டிருக்கின்ற காலத்தில் கடந்த காலத்தில் பலவிதமான ஊழல்கள், மோசடிகள், லஞ்சங்கள் இடம்பெற்றதாக நாங்கள் அறிகின்றோம். இந்த இடத்தில் அரசியல் இயந்திரம் மாறினால் மட்டும் போதாது, ஆட்சியல் இயந்திரம் அதாவது நிர்வாக இயந்திரத்திலும் மாற்றம் ஏற்பட வேண்டும். குறிப்பாக ஊழல் மோசடிகளில் ஈடுபடுகின்றவர்களை உடனடியாக அந்த இடத்திலிருந்து மாற்றம் செய்து நல்ல நிர்வாகிகளை, நல்ல முகாமையாளர்களை, நாங்கள் நிச்சயமாக அந்த இடங்களுக்கு கொண்டு வருவதன் மூலமாக நல்லாட்சிக்கு பொருத்தமான நல்ல நிர்வாகத்தை நல்ல முகாமைத்துவத்தை ஏற்படுத்துவதற்கு வாய்ப்பாக இருக்கும். எனவே கௌரவ எங்களுடைய அமைச்சர் இருக்கின்றார், அதாவது எங்களுடைய கருத்துக்களை செவிமடுத்து அந்த விடயத்திற்கு ஏற்ற விதத்தில் பொருத்தமான நிர்வாகிகளை பொருத்தமான முகாமையாளர்களை மாற்றம் செய்வதன் மூலமாக நல்லாட்சி அரசில் நல்ல நிர்வாகமும் ஏற்படுத்தப்பட வேண்டும் என்று நாங்கள் விரும்புகின்றோம். நீங்கள் எங்களுடைய கருத்துக்களை செவிமடுத்து சிறப்பான ஒரு நிர்வாக கட்டமைப்பினை நாடுபூராகவும் குறிப்பாக வடக்கு கிழக்கு மாகாணங்களில் அங்கு காணப்படுகின்ற மக்கள் நல்லாட்சி முறையில் நல்ல நிர்வாகங்களை எதிர்பார்த்து நிற்கின்றார்கள். கடந்த காலத்தில் பல மாற்றங்கள் செய்யப்பட்டிருக்கின்றன, வரவேற்கின்றோம். அதேபோன்று தொடர்ச்சியாக நல்ல நிர்வாகத்தை ஏற்படுத்தக்கூடிய விதத்தில் உங்களுடைய செயற்பாடுகள் அமையும் என நாங்கள் குறிப்பாக நம்புகின்றோம். இன்றைய காலகட்டத்தில் பார்க்கின்ற போது ஒரு நாடு அபிவிருத்தி அடைவதற்கு குறிப்பாக அந்த நாட்டில் நிதி துஷ்பிரயோகம் செய்யப்படாமல் முழுமையாக பயன்படுத்தப்பட வேண்டும். அந்த நிதியில் சில வேளைகளில் தரகு பணம் வாங்குகின்ற ஒரு செயற்பாடுகள் காணப்படுகின்றன. இந்த தரகு பணம் வாங்குவதோடு மட்டுமல்லாமல் லஞ்சங்கள் வாங்குகின்ற செயற்பாடுகளும் கடந்த காலங்களில் நாங்கள் அதிகமாக பார்க்கக்கூடியதாக இருந்தது. இன்றைய அரசாங்கத்தில் அந்த செயற்பாடுகள் கட்டுப்படுத்தப்பட்டு இருந்தாலும் கூட அங்கொன்றும் இங்கொன்றுமாக சில இந்த லஞ்ச செயற்பாடுகள் நடைபெற்று வருவதை காணக்கூடியதாக இருக்கின்றது. குறிப்பாக மட்டக்களப்பு மாவட்டத்தை எடுத்து பார்க்கின்ற போது இந்த மட்டக்களப்பு மாவட்டத்தில் மணல் வியாபாரம் என்பது மிக முக்கியமான ஒரு தொழிலாக நடைபெற்று வருகின்றது. இந்த மணலை பொறுத்த மட்டில் 3 கியூப் மணலை அந்த பிரதேசத்தில் 12,000 ரூபாய்க்கு பெற்றுக்கொள்ளுகின்ற மக்களும் இருக்கின்றார்கள். அதேவேளை அந்த மணலினை ஒரு சிறு தூர வித்தியாசத்திற்குள் 25,000 ரூபாய் கொடுத்து பெற்றுக்கொள்ளுகின்றவர்களும் இருக்கின்றார்கள். ஏறத்தாழ 2 மடங்கு பணத்தை கொடுத்து அவர்கள் இந்த மண்ணை பெற்றுக்கொள்ளுகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. இவ்வாறு செயற்படுவதற்கு முக்கியமான காரணமாக இருப்பது இதற்குள் தரகு பணங்கள் மற்றும் லஞ்ச பணங்கள் அடங்கி இருப்பதாக மக்கள் சந்தேகிக்கின்றார்கள். எனவே இவ்வாறு தரகு பணம் அல்லது லஞ்ச பணங்களை பெற்றுக்கொண்டு மக்களை வதைக்கின்ற அல்லது மக்களுக்கு ஒரு சாபக்கேடாக இருக்கின்ற அந்த நிர்வாக கட்டமைப்புகளில் மாற்றங்களை ஏற்படுத்த வேண்டும் என்று உங்களை வினயமாக கேட்டுக்கொள்கின்றோம். ஏனென்றால் சில ஊழல் புரிகின்ற லஞ்சம் புரிகின்ற நிர்வாகிகளிடம் சாமர்த்தியமான சில ஒரு தப்பி பிழைக்கின்ற ஒரு போக்கும் காணப்படுகின்றது. அவர்கள் அரசுகள் மாறுகின்ற போது தாங்களும் இரட்டை வேஷம் போடுகின்றவர்களாக அவர்கள் மாறிவிடுகின்றார்கள். எனவே கடந்த காலத்தில் செய்த ஊழல் மோசடிகளை மறைக்கக்கூடிய விதத்தில் சுத்தமாக நடைபெறுகின்றவர்கள் போன்று முகத்தை காட்டினாலும் கூட சில ஊழல்கள் லஞ்சங்கள் ஆங்காங்கே நடைபெறுவதை அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. எனவேதான் கௌரவ அமைச்சர் அவர்கள், நீங்கள் இந்த உள்நாட்டலுவர்கள் அமைச்சை பொறுப்படுத்ததன் பின்னர் பல சீர்திருத்தங்களை நீங்கள் செய்திருக்கின்றீர்கள், மாற்றங்களை செய்திருக்கின்றீர்கள். இந்த மாற்றங்களை பொறுத்த மட்டில் நாங்கள் இனவாத ரீதியாக மதவாத ரீதியாக சிந்திக்கவில்லை. சரியான நடுநிலையாக செயற்படுகின்றவர்கள், பக்கச்சார்பில்லாமல் செயற்படுகின்றவர்கள், ஊழல் மோசடிகள் இல்லாமல் செயற்படுகின்றவர்களை நாங்கள் ஊக்குவிக்க வேண்டியவர்களாக இருக்கின்றோம். எந்த இனத்திற்கு சார்பாக செயற்பட வேண்டும் என்று இல்லை, பொதுவாக மக்கள் சார்பாக செயற்படக்கூடிய நல்ல நிர்வாகிகளை, நல்ல முகாமையாளர்களை, நல்ல அரச ஊழியர்களை நாங்கள் தட்டி கொடுக்க வேண்டிய ஒரு நிலைமையும் பாராட்ட வேண்டிய ஒரு நிலைமையும் காணப்படுகின்றது. அதுதான் உண்மையில் நல்லாட்சி அரசுக்கு இலக்கணமாக அமையக்கூடிய ஒரு விடயமாக அமைந்திருக்கின்றது. கடந்த காலத்தில் அரச பணங்களை கூட தேர்தல் பிரசாரங்களுக்கு பயன்படுத்தி அதன் மூலமாக வெற்றிகளை தட்டி கொள்வதற்கான சில செயற்பாடுகள் கூட முன்னெடுக்கப்பட்டன. அந்த விடயங்கள் கூட உங்களுக்கு அக்குபர் ஆணிவராக சில சந்தர்ப்பங்களில் முறைப்பாடு செய்யப்பட்ட போது நீங்களும் அதனை உள்ளூர வரவேற்றிருந்தீர்கள். அவற்றுக்கான மாற்றங்களை ஏற்படுத்துவதற்கு கூட நீங்கள் முனைந்திருக்கின்றீர்கள். இன்றும் கூட அவ்வாறான ஒரு முனைப்பான செயலை நீங்கள் செய்ததை இட்டு உங்களை நாங்கள் பாராட்டுகின்றோம். எங்களுக்கு உதவுகின்றவர்கள் என்ற அடிப்படையிலோ எங்களுக்கு சார்பாக இருக்க வேண்டும் என்றோ நாங்கள் எந்த ஒரு நிர்வாகியையும் எதிர்பார்க்கவில்லை. இருக்கின்ற நிர்வாகி ஊழல் மோசடிகள் லஞ்சங்கள் இல்லாமல் சிறப்பாக செயற்படக்கூடிய விதத்திலும் சகல மக்களையும் சமத்துவமான முறையில் அரவணைத்து செல்லக்கூடிய நிர்வாகிகளை நாங்கள் எதிர்பார்க்கின்றோம். அவர்களை பற்றிய கருத்துக்கள் எந்த ஒரு இடத்திலும் வெளிப்படைத்தன்மையாக ஒரு நல்ல நிர்வாகி நல்ல முகாமையாளர் என்று சொல்லக்கூடிய விதத்தில் இருக்க வேண்டும். ஊழல் மோசடிகள் செய்து லஞ்சங்கள் கொடுத்து நிர்வாகிகளாக வரப்போகின்றவர்களை நீங்கள் தடுக்கக்கூடியவர்கள், தடுக்கக்கூடிய ஆளுமை உங்களிடம் இருக்கின்றது. அப்படிப்பட்டவர்களுக்கு எந்த விதத்திலும் பதவியர்கள் கொடுக்க கூடாது என்ற அடிப்படையில் நீங்கள் பிடிவாதமாக இருக்கின்றதை இட்டு நாங்கள் மகிழ்ச்சி அடைகின்றோம். அப்படிப்பட்ட ஒரு அமைச்சர் இந்த உள்நாட்டு அலுவல்கள் விடயத்திற்கு கிடைத்தமை இட்டு நாங்கள் பாராட்டுகின்றோம். எனவே பொதுவாக மக்களுக்கு பல விதங்களில் பராக்கு காட்டுகின்ற அல்லது மக்களை ஏமாற்றுகின்ற அல்லது வர்த்தகர்களை தங்களுடைய கைகளுக்குள் வைத்துக் கொண்டு தொடர்ந்தும் கோலோச்ச நினைக்கின்ற இப்படிப்பட்ட மோசடித்தன்மையான நிர்வாகிகளை தயவு செய்து இனங்கண்டு அவர்கள் விடயத்தில் கணக்காய்வுகள் மேற்கொண்டு அந்த கணக்காய்வு மூலமாக கிடைக்கின்ற அந்த குற்றச்சாட்டுகளுக்கு பரிகாரமாக அவர்களை மாற்றி அமைப்பதற்கான செயற்பாடுகளை நீங்கள் செய்ய வேண்டும் என்று எதிர்பார்க்கின்றோம். பொதுவாக ஊழல் மோசடிகள் லஞ்சங்கள் இல்லாமல் பணியாற்றுகின்றவர்களை மக்கள் அடையாளம் கண்டிருக்கின்றார்கள். அவ்வாறு பணியாற்றுகின்றவர்கள்தான் எங்களுக்கு தேவையை ஒழிய கடந்த காலத்திலும் இக்காலத்திலும் மக்களை சாமர்த்தியமாக ஏமாற்றி கொண்டு செயற்படுகின்றவர்கள் எங்களுக்கு தேவையில்லை. நாடு அபிவிருத்தி அடைவதற்கு ஊழல் மோசடிகள் இருக்கக்கூடாது, பண துஷ்பிரயோகங்கள் இருக்கக்கூடாது, வள துஷ்பிரயோகங்கள் இருக்கக்கூடாது. அது மட்டுமல்ல, இன்னுமொரு விடயம், மட்டக்களப்பு மாவட்டத்தை பொறுத்த மட்டில் சிலர் உழைக்கின்ற ஒரு விடயமாக இருப்பது இந்த மதுபான விற்பனை நிலையத்திற்கான அந்த அனுமதி பத்திரங்களை கொடுப்பது. அதே போன்று இன்னுமொரு விடயம் செய்கின்றார்கள், சட்டவிரோதமான முறையில் சில வியாபாரங்களை செய்வதை கண்டும் காணாமல் விடுகின்ற ஒரு போக்கு காணப்படுகின்றது. எனவே இப்படியான கண்டும் காணாமல் செயல்படுகின்ற அந்த போக்குகளை கட்டுப்படுத்தக்கூடிய விதத்தில் உங்களுடைய தரமான நிர்வாகிகளை, அண்மையில் கூட சில நிர்வாகிகளுக்கு மாற்றம் கொடுத்திருந்தீர்கள், அந்த மாற்றங்களை பார்க்கின்ற போது உண்மையில் நல்லாட்சி அரசின் ஊடாக நல்ல நிர்வாகம் ஒன்றை பெற வேண்டும் என்ற அடிப்படையில் செயற்படுவதையிட்டு நாங்கள் பாராட்டுகின்றோம். எப்போதும் நல்ல விடயங்களை, ஊழல் மோசடிகள் லஞ்சங்கள் இல்லாத நல்ல விடயங்களை தமிழ் தேசிய கூட்டமைப்பு ஆதரித்து நிற்கின்றது. மாறாக ஊழல் மோசடிகள் லஞ்சங்கள் செய்கின்றவர்கள் சில வேளைகளில் அரசியல்வாதிகளை கூட தங்களுடைய காப்பரன்களாக வைத்து கொண்டு மக்களை ஏமாற்றுகின்ற அல்லது மக்களுக்கு கணக்கு விடுகின்ற ஒரு தன்மை காணப்படுகின்றது. எனவேதான் இந்த விடயத்தில் கூடுதலான அக்கறை செலுத்த வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். அநேகமாக அபிவிருத்தி அடைந்த நாடுகளை எடுத்து பார்க்கின்ற போது அந்த நாடுகளில் ஊழல் லஞ்சம் மோசடிகள் என்பன கட்டுப்படுத்தப்பட்டிருக்கின்றன, மட்டுப்படுத்தப்பட்டிருக்கின்றன. அதையும் விட இந்த மதுபான கடைகளை அமைத்து அந்த மக்களை வறுமை கோட்டுக்குள் தள்ளுகின்ற அந்த செயற்பாடுகளும் கூட குறைக்கப்பட்டிருக்கின்றன. ஆனால் மட்டக்களப்பு மாவட்டத்தில் நான் நினைக்கின்றேன் பல அனுமதி பத்திரங்கள், இந்த மதுபான விற்பனை நிலையத்திற்கான பல அனுமதி பத்திரங்கள் கடந்த காலங்களில் நிறைவாக கொடுக்கப்பட்டிருக்கின்றன. ஏறத்தாழ 58 மேற்பட்ட மதுபான கடைகள் அங்கு திறக்கப்பட்டிருக்கின்றன. இதன் காரணமாக மட்டக்களப்பு ஊழல் லஞ்சம் என்கின்ற விடயத்தாலும் கூட மதுபான விற்பனை நிலையத்தாலும் கூட வறுமையில் அவை திக்குமுக்காடி கொண்டிருக்கின்ற ஒரு நிலைமையை அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. எனவே எங்களை பொறுத்த மட்டில் இனவாத ரீதியாக சிந்திப்பதை விட ஒரு சமத்துவ ரீதியாக நடுநிலை ரீதியாக செயற்படக்கூடியவர்களை ஊக்குவிக்கக்கூடிய விதத்தில் உங்களுடைய செயற்பாடுகள் அமைகின்ற போது உங்களை நாங்கள் மனமாற வரவேற்க தயாராக இருக்கின்றோம். எனவே கட்டங்கட்டமாக இந்த ஊழல்வாதிகள், லஞ்சவாதிகள் அல்லது மோசடிவாதிகள் யார் என்பதை அறியக்கூடிய விதத்தில் கணக்காய்வுகளை சரியான முறையில் செய்து அந்த கணக்காய்வுகள் மூலமாக அதில் அகப்படுகின்ற அந்த குற்றவாளிகளை இனங்கண்டு எங்களுடைய ஒவ்வொரு மாவட்டத்திலும் ஒரு நல்ல நிர்வாகம் நடைபெறுவதற்கும், நல்லாட்சிக்குரிய நல்ல நிர்வாகம் நடைபெறுவதற்கு நீங்கள் உங்களான பணிகளை மேற்கொள்ள வேண்டும். அதற்காக நாங்கள் எப்போதும் பக்கபலமாக இருப்போம் என்பதை இந்த இடத்தில் தெரிவித்துக் கொள்கின்றோம். குறிப்பாக நான் குறிப்பிடுகின்ற ஒரு விடயம் என்னவென்றால், ஒரு அநேகமாக பணம் பாதாளம் மட்டும் பாயும் என்று சொல்வார்கள். இந்த பணத்தை பயன்படுத்தி அநேகமான குற்றவாளிகள் அல்லது லஞ்சவாதிகள் தப்பித்துக் கொள்ளுகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. எனவே இந்த பணத்தின் மூலமாக தப்பித்துக் கொள்ளுகின்ற ஒரு மார்க்கத்தை நாங்கள் கட்டாயமாக கட்டுப்படுத்தி கொள்ள வேண்டும். ஏனென்றால் ஒரு மாவட்டம் ஒரு நாடு வறுமையில் வாடுவதற்கும் அதேவேளையில் மக்கள் வறுமையில் திளைப்பதற்கும் கூட முக்கியமாக இப்படியான செயற்பாடுகள் காரணமாக இருக்கின்றது. எனவே இந்த இடத்தில் மீண்டும் உங்களிடம் சொல்லுகின்ற விடயம், இந்த கமிஷன் பெறுகின்ற முறை, கரப்ஷன் செய்கின்ற முறை, இன்னும் கன்ஃப்ளிக்ட் என்ற முரண்பாடுகளை ஏற்படுத்துகின்ற முறை, இப்படியான செயற்பாடுகள் இல்லாத ஒரு நல்ல நிர்வாகம் ஏற்படுகின்ற போது அநேகமாக மக்கள் செழிப்பாக வாழ்வதற்குரிய ஒரு சந்தர்ப்பம் கிடைக்கும் என்பதை இந்த இடத்தில் நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அதேவேளை உங்களுடைய அந்த கணக்காய்வு என்கின்ற ஒரு விடயம் மிகவும் வினைத்திறனுடையதாக இருக்கின்ற போது அநேகமாக மக்களை ஏமாற்றி பிழைக்கின்ற அந்த மோசடிக்காரர்களை கண்டுபிடிப்பதற்கு எங்களுக்கு அதிகமாக வாய்ப்பு இருக்கின்றது. எனவே இந்த வினைத்திறன் மிக்க அந்த செயற்பாடுகளை ஏற்படுத்துவதன் மூலம் நல்ல நிர்வாகிகளை உருவாக்குவதற்கு நாங்கள் பாடுபட வேண்டும். ஏற்கனவே நல்ல நிர்வாகம் செய்கின்ற அதிகாரிகள், நிர்வாகிகள், அரச ஊழியர்களை நாங்கள் வரவேற்கின்றோம், பாராட்டுகின்றோம். அதே வேளையில் அரசியல்வாதிகளையும் மக்களையும் ஏமாற்றிக்கொண்டு நல்லவர்கள் போன்று வேஷம் போட்டுக்கொண்டு மக்களை ஏமாற்றுகின்றவர்களை நாங்கள் கண்டறிவதற்கு ஏற்ற விதத்தில் எங்களுடைய பொறிமுறைகள் அல்லது அந்த செயற்பாடுகள் உக்கிரமாக அல்லது தீவிரமாக அமைய வேண்டும் என்பதை கேட்டுக்கொள்கின்றேன். அதேவேளை இன்றைய காலகட்டத்தில் எங்களுடைய மக்கள் பல்வேறுபட்ட இழப்புகளை சந்தித்து அந்த இழப்புகளிலிருந்து தப்பிக்கொள்ள முடியாத ஒரு நிலையில், மீள் எழுச்சி பெற முடியாத நிலையில் வாடிக்கொண்டிருக்கின்றார்கள். எனவே அப்படிப்பட்ட மக்களுக்கு சிறந்த நிர்வாகிகள் கிடைக்கின்ற போதுதான் சிறந்த பலாபலன்கள் கிடைக்கும். ஏனென்றால் பணத்தின் பக்கமாக சாய்ந்து கொள்ளுகின்ற நிர்வாகிகள், பணத்திற்கு அடிமையாகின்ற நிர்வாகிகளை பொறுத்த மட்டில் அநேகமாக அவர்கள் மூலமாக எந்த ஒரு மக்கள் மீட்பு செயற்பாடுகளையும், மக்கள் எழுச்சி செயற்பாடுகளையும், மக்களுக்கு நிவாரணம் அளிக்கின்ற செயற்பாடுகளையும் செய்ய முடியாது. எனவே உங்களை போன்ற ஒரு நல்ல அமைச்சரிடம் இந்த நிர்வாக கட்டமைப்புகளை மறுசீரமைக்கின்ற அல்லது மீள் புனருத்தாரணம் செய்கின்ற செயற்பாடு ஒப்படைக்கப்பட்டிருக்கின்றது. உங்கள் காலத்தில் சிறந்த நிர்வாகிகள் நாடெங்கிலும் செயல்படுவதற்கு ஏற்ற விதத்தில் உங்களுடைய நல்ல ஆட்சி முறையின் கீழ் நல்ல செயற்பாடுகளை முன்கொண்டு செல்ல வேண்டும் என்று இந்த இடத்தில் நான் வினயமாக கேட்டுக்கொள்கின்றேன். அதேவேளை உங்களிடம் இன்னும் ஒரு விடயத்தை நான் சுட்டிக்காட்ட வேண்டும். ஏற்கனவே நீண்ட காலமாக சில பிரதேச செயலகங்கள் பரப்பக்கூடிய ஒரு நிலையில், குறிப்பாக சிறிய பிரதேச செயலகங்கள் காணப்படுகின்றன. அதேவேளையில் மூன்று பிரதேச பகுதிகளை உள்ளடக்கக்கூடிய பெரிய பிரதேச செயலகங்களும் காணப்படுகின்றன. குறிப்பாக மட்டக்களப்பை எடுத்துக்கொண்டால் ஏறாவூர் பற்று என்று சொல்லப்படுகின்ற பிரதேச செயலகமானது மிகவும் விஸ்தீரணமான ஒரு பிரதேச செயலக பிரிவாக காணப்படுகின்றது. அந்த பிரதேசத்தில் யுத்தத்தால் பாதிக்கப்பட்ட கரடினாறு பகுதிக்கு உட்பட்ட பிரதேசங்களை எடுத்துக்கொண்டால் அந்த இடத்தில் வினைத்திறன் மிக்க நிர்வாகத்தை ஏற்படுத்தி யுத்தத்தால் பாதிக்கப்பட்ட மக்களை மீட்டுக் கொள்வதற்கு ஏற்ற விதத்தில் அந்த இடத்தில் புதிய ஒரு நிர்வாக அலகினை ஏற்படுத்த வேண்டிய, பிரதேச செயலகத்தினை அமைக்க வேண்டிய ஒரு தேவை இருக்கின்றது. அதே போன்றுதான் களுவாஞ்சிக்குடி பிரதேசம், வெள்ளாவளி பிரதேசம், கிரான் பிரதேசம் போன்ற இடங்களிலும் கூட இவ்வாறாக பாரிய நிலப்பரப்பையும் அதிகளவு மக்கள் எண்ணிக்கையும் கொண்ட பிரதேசங்கள் காணப்படுகின்றன. அதே வேளையில் குறைந்த நிலப்பரப்பையுடைய பிரதேசங்களும் குறைந்த எண்ணிக்கையான மக்களை கொண்ட பிரதேச செயலக பிரிவுகளும் காணப்படுகின்றன. எனவே மக்களின் அபிவிருத்தி விடயத்தில் சிறிய பிரதேச செயலக பிரிவுகளுக்கும் பாரிய பிரதேச செயலக பிரிவுகளுக்கும் வழங்கப்படுகின்ற நிதி மூலங்கள் ஒரே அளவாக இருக்கின்ற போது, குறிப்பாக 24 கிராம உத்தியோகத்தர்களை கொண்ட பிரதேச செயலக பிரிவுகளும் இருக்கின்றது, 43 கிராம உத்தியோகத்தர்களை கொண்ட பிரதேச செயலக பிரிவுகளும் காணப்படுகின்றன. எனவே இந்த ரெண்டு பிரிவுகளுக்கும் சம அளவான நிதிகளை ஒதுக்கின்ற போது அந்த சில பிரதேசங்கள் வளர்ச்சியடைந்து கொண்டு போக, சில பிரதேசங்கள் வளர்ச்சியில் ஒரு மந்தமான நிலையில் காணப்படுகின்ற ஒரு தன்மை காணப்படுகின்றது. எனவே தான் இந்த காலத்தில் ஒரு மாற்றங்களை எதிர்பார்த்து கொண்டிருக்கின்ற மக்களுக்கு மாற்றங்களை உருவாக்கக்கூடிய விதத்தில் உங்களுடைய வினைத்திறன் மிக்க சேவை மிகவும் துரிதமாக முன்னெடுக்கப்பட வேண்டும், முன்னெடுக்கப்படுகின்றது. அதன் மூலமாக எங்களுடைய மக்களுக்கு ஒரு இந்த மீட்சியை ஏற்படுத்திய ஒரு சிறந்த அமைச்சராக, மக்கள் மனங்களை கவரக்கூடிய ஒரு அமைச்சராக நீங்கள் மிளிருவீர்கள், மிளிர வேண்டும் என்று நாங்கள் எதிர்பார்க்கின்றோம். அதே போன்றுதான் இந்த கிராம சேவையாளர் பிரிவுகள் கூட சில பிரதேசங்களில் பெரிய நிலப்பரப்பை கொண்டதாக காணப்படுகின்றது. உதாரணமாக அந்த பிரதேசத்தில் காஞ்சிரங்குடா என்று சொல்லப்படுகின்ற ஒரு கிராம சேவகர் பிரிவு காணப்படுகின்றது.
அதிலும்
ஓகே, எனவே இந்த பிரதேச செயல பிரிவுகளையும் அளவோடு வகுத்து அந்த பிரதேசத்தில் உள்ள மக்களுக்கு ஒரு சிறந்த சேவை கிடைப்பதற்கு ஆவண செய்ய வேண்டும் என்று கூறி எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.
గారు నియోజకతానాయకతుమని వర్తమానే అల్లస్సో దూషణ విరోధి హండ లోకే ప్రధాన రెల్లక్ విధిట విసిరియమిన్ పవతినవా వర్తమానే బహో రటవలవల రాజ్య బలే వెనస్సునే బడుముల అడు కరన్న కీలవత్ రెకియా లబాదెంట కీలవత్ నెమే మినిసుంగే పౌద్గలిక ఎహమే అభిమమార్థ ఇటుకర గనీమట నెమే దూషణే సహ అల్లస రటిన్ తురన్న కరన్న కీల తమై ఆండు వెనస్సునే విశేషయెంమ మే నిసామ దేశపాలన బలతులనేది అల్లస్సో దూషణ విరోధి హండ ప్రధాన బలవేగ్యక్ విధిట తమై పెన్నగునే 2015 జనవరి 8 వెనద ఉన జనతా విప్లవే మే రటి ఎతి ఉనే మే అల్లస్సో దూషణే పిలిబంద విరోధతాయ మత నెత్తం పహుగియ రజే జనాధిపతి రబహ ప్రబల జనాధిపతి రేకున జనతావగే జాతివాది ఔస్సగెన విశేషయెంమ జినీవావల విదులిపుటువ ఏవగేమ ఎల్లుం గహగెన కథా కల జనతావగే ජාත්‍යාලය විශ්වා අනිත් පැත්තෙන් නොපමෙන සංවර්ධනය ගැන කතා කරලා හුඹස් සංවර්ධනයක් මවාපාලා පෙන්වුවා. නමුත් ජනතාවේ කිසිම දෙයකට රැවටෙන්නේ නැතුව ඒ ජනාධිපතිවරයා ඉවත් කළේ විශේෂයෙන් මේ අල්ල සහ දූෂණය රජ කරපු හින්දා. ඒ විතරක් නෙමෙයි, අපි විශේෂයෙන්ම මේ වගේ වර්තමාන රජයේ විශේෂයෙන්ම තේරුම් අරගෙන කටයුතු කළා. අල්ල සහ දූෂණ වැඩලීමේ යාන්ත්‍රණය වර්තමාන රජයේ ශක්තිමත් කළා. අකර්මණ්‍ය වී තිබූ ලංකාවේ අල්ලස්සෝ දූෂණ විමර්ශන කොමිෂන් සභාව සක්‍රිය කළා. ඒ සඳහා නව පණක් ලබා දුන්නා. ඒ දේශපාලන අතකොළුවක් නොවී ස්වාධීනව කටයුතු කළ ආකාරය ආයතනයක් බවට විශේෂයෙන්ම වර්තමාන රජය පත් කළා. උත්තරීතර පාර්ලිමේන්තුවේ අද දින සාකච්ඡාවට බඳුන් වන්නේ වර්තමාන රජයේ ශක්තිමත් කළ අල්ලස්සෝ දූෂණ විමර්ශන කොමිෂන් සභාවේ අධ්‍යක්ෂක ජෙනරාල් ජනාධිපති නීතිඥ සරත් ජයමාන මහතාට රජයේ ඒකාබද්ධ අරමුදලින් මාසික වැටුප් දීමනා ගෙවීමට අනුමැතිය ලබා ගැනීමටයි. ඒක 1994 ගරු නියෝජ්‍ය කතානායකතුමනේ අංක 19 දරන අල්ලස්සෝ දූෂණ චෝදනා කිරීමේ විමර්ශන කොමිෂන් සභා පනතේ 16-2 වගන්ති අනුව කටයුතු කිරීමක් තමයි අද මේ පාර්ලිමේන්තුවේ සිදු කරන්නේ. ගරු කතානායකතුමනි, ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අල්ලස්සෝ දූෂණය මේ රටේ සමස්ත ජනතාවගේ ආර්ථිකයට වක්‍රව හෝ ඍජුව බලපාන කාරණයක්. විශේෂයෙන්ම අපි දන්නවා පසුගිය රාජ්‍ය පාලන කාලයේදී ලබාගත් මුදල් ණය ගැවීමට මදි. ඒ කියන්නේ රාජ්‍ය පාලනය කිරීම සඳහා අය කරගත්තු මුදල විදේශ ණය ගැවීමටවත් ප්‍රමාණවත් වෙන්නේ නැහැ. ඒ ණය අරගෙන තමයි විදේශ ණයත් ගෙව්වේ. මේවට මූලික වුණේ විශේෂයෙන්ම මේ අල්ලස් සහ දූෂණේ දා පාලකයන් තුඩ රජ කරපු හිඳයි. ඒ වගේම අපි දන්නවා රට කරවන ආදායමෙන් 90%ක්ම බදු මුදල් වලින් තමයි රට කළේ. රාජ්‍ය ආයතන කඩාවැටලා තිබ්බේ. ඒ වගේම ඒ 90%නොත් 90%ක් බදු මුදල් ඒ 90%ෙන් විශේෂයෙන්ම 80%ක් අය කරගත දුප්පත් ජනතාවගේ නොදන්නා පිට් පොකට් ගහන බදු වලින් තමයි අය කරගත්තේ වක්‍ර බද්ද මගින්. ධනවත් මුදල් උපයන්නන් ගැවේ 20%යි මේ ආදායම. එහෙනම් මේ හැම දෙම මේ අල්ල සහ දූෂණය අනිවාර්යයෙන්ම රටේ සාමාන්‍ය ජනතාවගේ නොදැනුවත්වම කරපිලට වැටෙන දෙයක්. විශේෂයෙන්ම අපි දන්නවා ඒ විතරක් නෙමෙයි, පහුගිය උමාවයේ ව්‍යාපෘති දිහා බැලුවොත් විශාල ජන විරෝධතාවයක් තියෙනවා. සයිට ආයතනයේ දිහා බැලුවොත් ජන විරෝධතාවයක්, වෛද්‍යවරු විරෝධතාවයක් පැන්නගිලා තියෙනවා. ඒ විතරක් නෙමෙයි, මීතොට මුල්ල කුණුකන්ද දිහා බැලුවත් විශාල විරෝධයක් ජනතාවගේ තියෙනවා. ඒ විතරක් නෙමෙයි, ඩෙන්ගු වසංගතය ගිය බැලුවත් කුණු අදින්නේ නැහැ, නොයෙකුත් ප්‍රශ්න කිනා. මේ ඔක්කම අපි හිතනවා පහුගිය රජයේ කාලේ අල්ලස් සහ දූෂණය නිසා, විවිධ වැරදි තීන්දුව ගැනීම නිසා මේ රජයටත් විශේෂයෙන්ම රටේ ජනතාවටත් වර්තමානයේ කරපිට පැටිච්චි බරක්, එහෙම නැත්නම් චෝදනාවක්, සාපයක් කියන එක විශේෂයෙන්ම අපි දකිනවා. අපි පහුගිය කාලේ බැලුවත් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ශ්‍රී ලංකා විදුලි බල මණ්ඩලය පාඩුව රුපියල් 1,1330යි. එහෙම එතකොට
කණජ තෙල් සංස්ථාවේ පාඩුව පහුගිය කාලේ බැලුවොත් වර්ෂයකට රුපියල් කෝටි 777යි. එතකොට ශ්‍රී ලංකා ගමනාගමන මණ්ඩලයේ පාඩුව බැලුවොත් වර්ෂයකට රුපියල් කෝටි 164යි. ශ්‍රී ලංකන් ගුවන් සමාගම් බැලුවොත් වසරක පාඩුව රුපියල් කෝටි 3235යි. මිහින් ලංකා ආයතනය බැලුවොත් වසරක පාඩුව රුපියල් කෝටි 256යි. එතකොට ශ්‍රී ලංකා රාජ්‍ය වැවිලි සංස්ථාව බැලුවොත් වසරකට පාඩුව රුපියල් කෝටි 22යි. ගුවන්විදුලි සංස්ථාව දිහා බැලුවොත් වසරකට පාඩුව රුපියල් කෝටි 13යි. සීනි සමාගම් බැලුවත් වසරකට පාඩුව කෝටි 3යි. රූපවාහිනී සංස්ථාව බැලුවත් වසරක පාඩුව රුපියල් කෝටි 18යි. ධීවර සංස්ථාව බැලුවත් වසරක පාඩුව කෝටි 8යි. ශ්‍රී ලංකා ධීවර නිෂ්පාදන ආයතනය බැලුවොත් වසරක පාඩුව කෝටි 4යි. කෘෂිකාර්මික හා ගොවිජන මණ්ඩලය බැලුවොත් වසරක පාඩුව කෝටි 194යි. මේ ඔක්කොම ගෙවන්න සිද්ධ වුණේ අහිංසක මේ රටේ ජනතාවට. මේ සියල්ලම මේ ලාභ ලබන්න පුළුවන් ආයතන පාඩු ලබමින් මෙහෙම ජනතාව පිට කරපැටුවේ විශේෂයෙන්ම අල්ලස් සහ දූෂණය කියන එක මං හිතන මේ ජනතාවට අලුතෙන් කියන්න දෙයක් නැහැ. ඒ හිඳාම තමයි රජයක් වෙනස් වුණේ. විශේෂයෙන්ම අපි රටේ ජනතාව රාජ්‍ය මුදල් වියදම් කිරීමේදී තොරතුරු දැනගෙන මේ පනත මේ ආණ්ඩුව ඇවිල්ලා හැදුවා. මොකද අපි දන්නවා මේකට යාන්ත්‍රණයක් නිර්මාණය කරන්න ඕනේ. අල්ලස් සහ දූෂණය කියලා නඩු දාලා වැඩිකරුවන්ට දඬුවම් දෙනවා විතරක් නෙමෙයි, එතනින් ඔබට ගිය යාන්ත්‍රණයක් රට තුළ ක්‍රියාත්මක කරන්න ඕනේ මේ අල්ලස් සහ දූෂණය නැති කරන්න. ඒ හින්දාම තමයි තොරතුරු දැනගෙන පනත මේ පාර්ලිමේන්තුවේ ස්ථාපිත කළේ. විශේෂයෙන්ම ඒ අයිතිය ලබා දුන්නාම ජනතාවට මේ රටේ සියලු මුදල් පරිහරණය, මූල්‍ය භාවිතය, රාජ්‍ය මුදල් වලට මොකද වෙන්නේ කියන එක දැනගැනීමේ අයිතියක් ජනතාවට, නීතිමය අයිතියක් ජනතාවට ලබා දෙන්න පාර්ලිමේන්තුව කටයුතු කරා. ඒ විතරක් නෙමෙයි, ඒ විරුද්ධව ඒ දැනගත්තාම මේක වැරදි කියලා හඬනාගෙන මිනිස්සුන්ට අපි නිදහස දුන්නා. ඇති විදියට හඬනගන්න, විරෝධතා ඉදිරිපත් කරන්න, නඩු දාන්න, උද්ඝෝෂණය කරන්න කියන අවශ්‍ය නිදහස අපි ලැබලා දුන්නා. විශේෂයෙන්ම එදා අපි දැක්ක මෙහෙම හඬ නැගුවොත් තොරතුරු දැනගැනීමේ අයිතියක් ජනතාවට තිබ්බේ නැහැ. කොහෙන් හරි තොරතුරු දැනගෙන ජනතාව හඬ නැගුවොත් ඔවුන්ව මරා දැමුවා. මාධ්‍ය වාර්තාකරුවන් 44 දෙනෙක් පහුගිය ආණ්ඩුවේ කාලේ මරලා දැම්මා. ඒ විතරක් නෙමෙයි, අතුරුදහන් උඩු ගාන කියා නිම කරන්න බෑ, පහර දීපු ගාන කියා නිම කරන්න බෑ. ඒ වගේ තත්ත්වයක් තුළ තමයි පහුගිය කාලේ කටයුතු කළේ. නමුත් ඒක අපි නිදහස ලැබලා දීලා තියෙනවා. විශේෂයෙන්ම ජනතාවට අල්ලස් සහ දූෂණය කරන්න දඬුවම් දීම විතරක් නෙමෙයි, එම වාතාවරණයක් ඇති නොවීමට කටයුතු කරන්න අවශ්‍ය නිදහස යාන්ත්‍රණය නිර්මාණය කළා තියෙනවා. විශේෂයෙන්ම අපි දකිනවා ඒ අල්ලස් සහ දූෂණ නිදහස් කොමිෂන් සභාව නිර්මාණය කරලා ඒ සමාජිකයන්පත් කරන්නේ ජනාධිපතිවරයාට බෑ, ඒ සමාජිකයන්පත් කරන්න අගමැතිවරයාට බෑ, ඒ සමාජිකයන්පත් කරන්න විශේෂ භාර ඇමතිවරයාට බෑ. ඒකත් කරන්න ඕනේ ව්‍යවස්ථාදායක සභාවෙන්, එක ස්වාධීන සභාවක්, ස්වාධීන කමිටුවක්, ඒක තුළින් තමයි එනි සමාජිකයන් පත් කරන යාන්ත්‍රණ නිර්මාණය කරලා තියෙන්නේ. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපි රාජ්‍ය අධිකරණ කොමිෂන් සභාව නිර්මාණය කළා. මොකද ජනතාවට විශ්වාසයක් තිබෙන්නේ අධිකරණය තුළ. ඒ විතරක් නෙමෙයි, ජාතික පොලිස් කොමිෂන් සභාව නිර්මාණය කළා. මොකද එදා දේශපාලන කාර්යාල බවට පොලිසිපත් වෙලා තිබ්බේ. රටේ ජනතාවට විශ්වාසයක් නැහැ පොලිසිය කරන දේ හරි කියලා. නමුත් අද ස්වාධීනව මෙම නිලධාරීන්ට තමගේ හෘද සාක්ෂි අනුව කටයුතු කරන්න පුළුවන් වාතාවරණය ලබා දුන්නා. විගණන සේවා කොමිෂන් සභාව අපි දුන්නා. රාජ්‍ය මූල්‍ය වියදම් සියල්ලම නිදහසේ ඒ ගැන අධීක්ෂණය කරන්නට, නියාමනය කිරීමට හැකි අවස්ථාව ලබා දුන්නා. ශ්‍රී ලංකා මානව හිමිකම් කොමිෂන් සභාව නිදහස් කොමිෂන් සභාවක් ඇති කළා. ජනතාවට නිදහසේ තමුන්ගේ ආගම් මැදහීමට, ජනතාව නිදහසේ කතා කිරීමට, ජනතාවට නිදහසේ අදහස් ප්‍රකාශ කිරීමට ඇති අවකාශ ලබා දුන්නා. ඒ විතර නෙවෙයි, ප්‍රසම්පාදන කොමිෂන් සභාව අපි ඇති කළා. ඒකත් නිදහසේ මෙරටේ ටෙන්ඩර් හා විවිධ කොන්ත්‍රාත් කටයුතු කිරීමේදී ඒවා හොයා බැලීම සඳහා දේශපාලන අතකොළු නොවී කටයුතු කරන්න පුළුවන් අවස්ථාව ජනතාවට හිමි කරලා දුන්නා. මෙවැනි යාන්ත්‍රණයක් අපි නිර්මාණය කරලා දුන්නා. පහුගිය කාලේ අපි ජනතාවට කිව්වා රුපියල් 10,000කින් පඩිය වැඩි කරනවා කියලා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අද රාජ්‍ය සේවකයා 2020 වෙනකොට වැඩිය රුපියල් 10,000කින් නෙමේ, තමුන්ගේ පඩිය වගේ දෙගුණයක් පඩි වැඩි වෙන විදිහට මේ යාන්ත්‍රණය නිර්මාණය කරලා තියෙනවා. එතකොට පාරිතෝෂිතය තිබ්බ වගේ දෙගුණයක් වෙනවා, විශ්‍රාම වැටුපල තිබ්බ වගේ දෙගුණයක් වෙනවා කටයුතු කරලා තියෙනවා. ඒ හින්දා ඒ විතරක් නෙමේ, සමෘද්ධිලාභියාගේ සහනාධාරයේ දෙගුණ කළා. මේවා කරන්න හේතුව තමයි විශේෂයෙන්ම පහුගිය වෙච්ච දූෂණය, වංචා, අල්ලස. මේ නිසා රටේ යාන්ත්‍රණය කඩාගෙන වැටීම නිසා අහිංසක දුප්පත් ජනතාවට බර පැටවුණා. ඒ නිසාම තමයි ආණ්ඩුව ආවම මෙවැනි ක්‍රියාමාර්ග ගත්තේ. ඩීසල්, පෙට්‍රල්, භූමිතෙල්, ගෑස් වගේ දේවල්, කිරිපිටි වගේ දේවල් අත්‍යවශ්‍ය ද්‍රව්‍ය අඩු කළා. සමෘද්ධිලාභියට දෙන දීමනාව දෙගුණ කළා. ලංගම සේවකයට පඩි ගෙවලා තිබ්බේ නැහැ. අපි ඒවා පඩි ගෙව්වා, පාර්තෝෂ දීමනා ගෙව්වා. මේ සියල්ලම කටයුතු කළා. ගරු කතානායකතුමනි, නියෝජ්‍ය කතානායකතුමනි, අල්ලස් දණ්ඩ නීති සංග්‍රහය අනුව දඬුවම් ලැබිය යුතු වර්ධක් ලෙස නීතිගත කළේ බ්‍රිතාන්‍ය අටත්විජ සමයේ. 1833 තමයි මේක දඬුවම් ලබන්න ඕනි වර්ධක් විදියට මේ රටේ නීතිගත කළේ. 1954 දී අල්ලස් පනත ශ්‍රී ලංකාවේ නීතිගත වීම මගින් 1958 අංක 40 දරන පනත යටතේ අල්ලස් දෙපාර්තමේන්තුව ශ්‍රී ලංකාව තුළ ස්ථාපිත කිරීමට හැකියාව ලැබුණා. 1974 අංක 19 දරන පනතේ විධාන අනුව අල්ලස් වැරදි සම්බන්ධයෙන් නඩු පවර ලෙස විධානය කිරීම සඳහා මෙම කොමිෂන් සභාව පිහිටෙව්වා. මෙම කොමිෂන් සභාව පිහිටෙව්වත් අපි දැක්කා පහුගිය කාලේ මේක අකර්මණ්‍ය වෙලා තිබිච්ච හින්දා මේකට හරියට සමාජිකයන් පත් කරගන්න නැතුව තිබිච්ච නිසා රටේ දූෂණය වංචාව ඉහවහ ගිහින් තිබ්බා. මේ නිසාම තමයි අද අපි පහු ගෙවන්න සිද්ධ වෙලා තියෙන්නේ. සමහර සල්ලි තියෙන්නේ පිටරටවල, ණය ගත්තයි කොට ණය ඇවිදිලා නැහැ ලංකාවට, පිටරටවල තැන්පත් වෙලා තියෙනවා. මේවා හොයන්න ගියාම පිටරටවල ඇඟිලි ගහීමේ මේ හැකියාව මොකද්ද කියලා ප්‍රශ්නයක් තියෙනවා. විශේෂ පොලිස් ඒකක පිටවන්න අපිට සිද්ධ වෙලා තිබ්බා. මේ ගැන කටයුතු කරන්න. ඒ වගේම මෙවැනි ප්‍රශ්න විසඳා ගන්නවා වගේම විශේෂයෙන්ම වර්තමානයේ එවැනි ප්‍රශ්න නැවත ඇතිවීමටත් විශේෂයෙන්ම රාජ්‍ය යාන්ත්‍රණයේ කෝප් කමිටු වගේ විපක්ෂයට අපි බාර දුන්නා මේව ගැන හොයන්න බලන්න ප්‍රශ්න කරන්න. මෙතෙක් කල් මේක තිබ්බේ, පහුගිය කාලේ තිබ්බේ රජයේ හිතයිෂී ඇමතිවරයෙක් යටතේ. නමුත් ඒක විපක්ෂයට බාර කරලා රජයෙන් ප්‍රශ්න කිරීමේ හැකියාව දුන්නා. ගරු අගමැතිතුමාගෙන් ප්‍රශ්න කිරීමට පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ට ඍජුව ප්‍රශ්න කිරීමේ අවස්ථාව අපි ලබලා දුන්නා. මේ විදිහට මේ යාන්ත්‍රණය ඇති කළා. ඒ හින්දා විශේෂයෙන්ම 1975 අංක එක දරන වත්කම් බැරකම් ප්‍රකාශ කිරීමේ පනත යටතේ අල්ලස්සෝ දූෂණ චෝදනාව විමර්ශනය කිරීමේ කොමිෂන් සභාවත් ඇති වුණා.
කාලේ නම් අවසන් වෙන්නේ
නෑ. මූලාසනයේ රුඩගරු නියෝජ්‍ය කතානායකතුමනි, විශේෂයෙන් අපි කියනවා මේ අල්ලස් සහ දූෂණයේ අවසාන වශයෙන් කියනවා අල්ලස් සහ දූෂණයෙන් තොර රටක් නිර්මාණය කිරීම සඳහා නීතිය දඬුවම් පමුණනවා වගේම අනිත් පැත්තෙන් ඒ සඳහා අවශ්‍ය යාන්ත්‍රණය මේ රට තුළ ස්ථාපිත කිරීම තුන යහපත් රටක් අනාගතයේ බිහිවීමට තියෙන අවකාශය නිර්මාණය කරලා තිබීම මම හිතනවා නූපන් පරම්පරාවට පවා සැනසිල්ලක් වෙනු ඇතයි කියලා විශ්වාස කරමින් මම නිහඬ වෙනවා.
ගරු ආණ්ඩුවදිස්ත්‍රික්ක මැතිතුමා,
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ අවස්ථාව ලබා දීම පිළිබඳව ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා. දැන් මම ප්‍රශ්න කීපයක් ඉදිරිපත් කරන්න ලෑස්ති. එකක්, අපේ රටේ ඛනිජ තෙල් විකුණන ආයතන දෙකක් තිබෙනවා, IOC සහ තෙල් සංස්ථාව. IOC ලාභ ලබනවා, තෙල් සංස්ථාව ලාභ ලබනවා. අපේ රටේ ප්‍රවාහනයට පෞද්ගලික අංශ සම්බන්ධ වෙනවා, පෞද්ගලික බස් රථ හිමියන් ලාභ ලබනවා, නමුත් CTB එක පාඩු ලබනවා. අපේ රටේ වෙළඳපොළට පෞද්ගලික අංශේ සුපර් මාකට් සම්බන්ධ වෙනවා, ඔවුන් ලාභ ලබනවා, සතොස පාඩු ලබනවා. අපේ රටේ මාධ්‍ය ශාස්ත්‍රයේ රූපවාහිනි තිබෙනවා, පෞද්ගලික රූපවාහිනි ලාභ ලබනවා, ආණ්ඩු රූපවාහිනි පාඩු ලබනවා. අපේ රටේ වරාය කටයුතු වල පුද්ගලික ජැටි තිබෙනවා, පෞද්ගලික ජැටිය ලාභ ලබනවා, ආණ්ඩුවේ වරාය පාඩු ලබනවා. ගරු නියෝජ්‍ය කතා, ආණ්ඩුවේ වරාය පාඩු ලබනවා සමස්ත ලෙස ගත්තු. හරි, ඔව් හරි, ඒක වරාය කිව්වේ මම, ඒකට ජැටිය නොකිය දන්න නිසාම. එනිසා නියෝජ්‍ය කතානායකතුමනි, මේ ප්‍රධානම දේ වෙලා තිබෙන්නේ අකාර්යක්ෂමතාවය, තීන්දුව ගැනීමේ දුබලතාවය සහ අල්ල සහ දූෂණය. මේ අල්ල සහ දූෂණය මැඩ පැවැත්වීම වෙනුවෙන් තමයි ප්‍රධානම ආයතනයක් ලෙස අල්ලස්සෝ දූෂණ කොමිෂන් සභාව පිහිටවලා තිබෙන්නේ. 19 වෙනි සංශෝධන, ඉතා වැදගත් සංශෝධනයක් මේකට ඇතුළත් කරා. මැතිවරණ කොමිෂන් සභාව හැර මේ විවස්ථාවේ උපලේඛනයේ සඳහන් අන් සියලු කොමිෂන් සභා පාර්ලිමේන්තුවට වගක යුත්තේය, පිළිතුරු දීමට බැඳී සිටිය යුත්තේය. ඒ කියන්නේ මේ අල්ලස්සෝ දූෂණ චෝදනා විමර්ශන කිරීමේ කොමිෂන් සභාවත් පාර්ලිමේන්තුවට වගකීයුත්තේ පාර්ලිමේන්තුවට පිළිතුරු දීමට බැඳී සිටින්නේ. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මම දැනගන්න කැමතියි පහුගිය අවුරුද්දේ 2011 වෙනි මාසේ 24 වෙනිදා තමයි එතෙක් ඉන්නාලද අල්ලස් දූෂණ කොමිෂන් සභාවේ අධ්‍යක්ෂ ජනරාල් තුමිය දිල්රුක්ති දයස් මහත්මිය ඉවත්කොට මේ නව ජෙනරාල්වරයා පත් කරනු ලබන්නේ. මයිතා වගකීමෙන් කියන ගරු කතානායක නියෝජ්‍ය කතානායකතුමනි, හිටපු අධ්‍යක්ෂ ජෙනරාල්තුමේ යටතේ ආණ්ඩුවේ වර්තමානයේ නියෝජනය කරන අමාත්‍යවරයෙකුට විරුද්ධව නඩුවක් පැවරුවා. තව අමාත්‍යවරු 3 දෙනෙකුගේ පරීක්ෂණ කටයුතු ඔබතුමා දන්නා පෞ සැමතුමා අල්ලස්සෝ දූසුම් කොමිස් සභාව විසින් එක් අමාත්‍යවරයෙකුට නඩුවක් පැවරුවා. තව අමාත්‍යවරු 3 දෙනෙක් පිළිබඳව පරීක්ෂණ සිදු කරමින් තිබුණා. එවගේම අපේ රටේ බලගතු නිලධාරීන් ගණනාවක් පිළිබඳ පරීක්ෂණ සිදු කරමින් තිබුණා. එවගේම යම් මන්ත්‍රීවරු ගණනාවක් පිළිබඳ පරීක්ෂණ කරමින් තිබුණා. නිසා ලංකාවේ අල්ලස්සෝ දූෂණ කොමිස සභාව පළමු වතාවට අමාත්‍යවරුන් මන්ත්‍රීවරුන් සහ නිලධාරීන් ගණනාවකට එරෙහිව පරීක්ෂණ සිදු කරමින් තිබුණා. ඒ සමහර පරීක්ෂණ අවසන් අදියරට ඇවිල්ලා තිබුණා. නමුත් ජනාධිපතිවරයා ඍජුව මැදිහත් වී හිටපු අල්ලස්සෝ දූෂණ කොමිස සභාවේ අධ්‍යක්ෂ ජනරාල්වරු මාරු කරා. දැන් නව අධ්‍යක්ෂ ජනරාල්වරු පත් කරලා මාස 7කට කාලයක් ගත වෙමින් තිබෙනවා. මේ 19 වෙනි සංශෝධනයේ අනුවම අල්ලස්සෝ දූෂණ කොමිස සභාව පාර්ලිමේන්තුවට පිළිතුරු ලබා දීමට බැඳී සිටින්නේය. දැන් මේ පාර්ලිමේන්තුවට කියන්න ඕනේ 2016 11 24 වෙනිදා සිට මේ වන විට නඩු කීයක් ගොනු කරලා තිබෙනවද? සිදු කරමින් තිබෙන පරීක්ෂණ තත්ත්වය කුමක්ද? ඒ නිසා පැහැදිලිවම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මෙතන සිදු වී තිබෙන දේ තමයි හිටපු අධ්‍යක්ෂ ජනරාල්තුමිය ඉවත්කොට නව අධ්‍යක්ෂ ජනරාල්වරු පත් කිරීම හරහා අල්ලස්සෝ දූෂණ කොමිස සභාවේ කාර්යක්ෂමතා මුළුමනින්ම බිඳ වැටීමට තමුන්වහන්සේලා කටයුතු කරා. ඒ වගේම මා දැක්ක ගරු කතානායකතුමනි, අද පුවත්පතවල වාර්තා වෙලා තිබෙනවා ජනාධිපතිවරයා විසින් ප්‍රකාශ කළා යයි කියා. මා දන්නේ ඒක කිව්වාද කියලා පුවත්පතවල වාර්තා කළා තිබෙනවා. නීතිපති දෙපාර්තමේන්තුවත් පොලිස් දෙපාර්තමේන්තුවත් මාස 3කට ඔහු යටතට පත් කරන්නේ නම් මේ වංචනිකයන්ට සහ දූෂිතයන්ට දඬුවම් දෙන්න මාස 3ක් ප්‍රමාණවත් කියලා. එහෙනම් ජනාධිපතිවරයා මේ කියන්නේ කුමක්ද? වර්තමාන නීතිපති දෙපාර්තමේන්තුව වගකීම දරන අමාත්‍යවරයා, වර්තමාන පොලිස් දෙපාර්තමේන්තුව වගකීම දරන අමාත්‍යවරයා මේ කටයුතු වලට බාධා කරන බව නෙමෙයිද? එහෙනම් පළමු කොටම ජනාධිපතිවරයාට නිසි ගෞරවය සහ වගකීම තිබෙනවා නම් මේ අමාත්‍යවරු කරුණාකරලා ඒක ජනාධිපතිවරයාට පැවරිය යුතු තිබෙනවා. මා දන්නේ 19 වෙනි සංශෝධන අනුව ජනාධිපතිවරයාට ඒ ඔක්කොම බාර ගන්න පුළුවන්ද කියලා. කෙසේ වුවත් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, වගකීමක් සහිත යම් ගෞරවයක් සහිත ඇමතිවරුණා ජනාධිපතිවරයා විසින් මේ කියා තිබෙන්නේ කුමක්ද? පොලිස් භාර අමාත්‍යවරයාට දී තිබෙන පණිවිඩය තමයි ඔබ පොලිස් දෙපාර්තමේන්තුව මෙහෙවන්නේ නැහැ මේ වංචනිකයන් දා දූෂිතයන්ට එරෙහිව. ඒ තමයි කියන අසාර්ථකභාවය. නීතිපති දෙපාර්තමේන්තුව නියෝජනය කරන අමාත්‍යවරයාට මොකද්ද මේ ලබා දී තිබෙන පණිවිඩේ? ඔබ නීතිපති දෙපාර්තමේන්තුව නිසි පරිදි මෙහෙවන්නේ නැහැ වංචනිකයන්ට දා දූෂිතයන්ට දඬුවම් ලබා දීම වෙනුවෙන්. ඒ පණිවිඩය ජනාධිපතිවරයා විසින් ලබා දී තිබෙනවා. එනිසා ජනාධිපතිවරයාම පෙන්නුම් කොට තිබෙනවා මේ ආයතන අද දුර්වල කරලා තිබෙනවා. ඒ ආයතන විතරක් නෙවෙයි ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මෙම වංචා දූෂණ විමර්ශන පිළිබඳ ලේකම් කාර්යාලය පිහිටෙව්වා. ඒ ලේකම් කාර්යාලය ලබා දීපු තිබු කාලේ මේ ජුනි මාසයේ 30 වෙනිදාගෙන් අවසන් වුණා. ජුනි මාසයේ 30 වෙනිදාගෙන් පස්සේ මොකද එයා කරන්න ඕන? එයාට ජන අග්‍රාමාත්‍ය ලේකම්වරයාට තමයි මේ ආයතන තිබුණේ. අග්‍රාමාත්‍ය ලේකම්වරයාගෙන් අවස්ථා ගණනාවකදී ජුනි 30 මේ කාලේ අවසන් වෙන අවසන් වුණාට පස්සෙ කරන්නේ කුමක්ද කියලා ලිඛිතව විමසා සිටත් මොකවත් කියන්නේ නැහැ. නමුත් ජුනි 30න් පස්සේ ඒ ආයතනයේ වැඩ කටයුතු කිරීමේ බලයක් නැහැ. ඒ ආයතන නිලධාරීන් සියලු එම ආයතනයේ සතුව දීපල සහ එම ආයතනයේ සතුව ලිපිවුණු සහ එම ආයතනයේ තිබුණු කාර්යභාරය මුළුමනින්ම අයින් කරා. අයින් කරලා දොරවල් වලට යතුරු දාලා දැන් කාටද යතුරු බාර දෙන්නේ? ඇයි මේ ආයතනෙ වෙන්නේ මොකද්ද කියලා දන්නේ නැහැ. ආයතන යතුරු පොලිසියට ගිහිලා බාර දුන්නා නම් පොලිසියට යතුරු බාර දීලා එළියට බහලා එනවා. දැන් තමුණාසල මේ වංචා දූෂණය පිළිබඳ සොයන තිබෙන උවමනාවද මේ පෙන්නුම් කරන්න. අඩුමතරමේ එම කොමිසන් එම අල්ලස් එම දූෂණ විමර්ශන පිළිබඳ ලේකම් කාර්ය නිලධාරීන්ට කියන්න ඕන. ජුනි 30 ඔබගේ කාලය අවසන්. නියමිත පරිදි ලිපි ලකුණු බාර දෙන්න. ඔබ සතුව තිබෙන දේපල බාර දෙන්න. ඔබ වැඩ කරපු ආයතන වලට යන්න. අඩුමතර මේක කියන්නෙත් නැනේ ගරු නියෝජ කතානායකතුමනි. ඒ වෙනුවට මොකද කරමින් තිබෙන්නේ? ඔය අඩාල වෙන්න ඉඩ ඇරලා, ඔය කඩාවැට නිර ඇරලා ජුනිතියෙන් පස්සේ එනිලධාරින් මොකද්ද කරන්න කියලා ඇහුවට කියන්නෙත් නැතුව අද අත්තරලා ඉඳ සිද්ධ වෙලා තියෙනවා පොලිසියට යතුරු බාර දීලා. එනිසා ජනාධිපතිවරයා විසින් පෙන්නුම් කරලා තිබෙන්නේ දූෂණ ලේකම් කාර්යාලයට මේ අත් කළ තිබෙන ඉරණම විසින් පෙන්නුම් කරලා තිබෙන්නේ අල්ලස්සෝ දූෂණ කොමිස සභාව අකර්මණ්‍ය කිරීම හරහා පෙන්නුම් කරලා තිබෙන්නේ තමුන්නාසලා වංචනිකයන්ට දූෂිතයන්ට දඬුවම් ලබා දීමේ උවමනාව නෙවෙයි, වංචනිකයන් දූෂිතයන් ආරක්ෂා කිරීමේ උවමනාව. ඒක තමයි මේ ආණ්ඩුව. මේ ආණ්ඩුව කරු කතා නම් පොලිස් දෙපාර්තමේන්තුව මෙහෙවන්නේ නීතිපති පාර්මේන්තු මෙහෙවන්නේ අල්ලස්සෝ දූෂණ කොමිස් සභාව නිලධාරි මාරු කරන්නේ ඒ වගේම දූෂණ විරෝ දූෂණ ලේකම් කාර්යාලය වසා දමන්නේ මොකක් වෙනුවෙන්ද දූෂිතෙන් දඬුවම් ලබා දීම වෙනුවෙන් නෑ තමුන්නාසලා දූෂිතෙන් ආරක්ෂා කරන පමණක් නෙවෙයි දූෂිතෙන් බවට පත් වෙච්ච පාලනය එනිසා ඉතාව වගකීමෙන් මේ ඉදිරිපෙළ මා ඇමතිවරු මේ ඉදිරිපත ඇමතිවරුගේ නම් ගම් සහිතව කියන්න පුළුවන් වංචාවන්ට අහුල් වෙච්ච අය ඉතින් අපි දැනගන්න කැමති මගෙන් රංජන් රාමනායක මන්ත්‍රීවරයා අහනවා කවුද නම් කියලා මම ඔබතුමාට කියන්නම් මාර්ග සංවර්ධන අමාත්‍යවරයාගේ ව්‍යාපෘති විහා බලන්න පේන්නේ නැද්ද ඒක මගේ රංජන් රාමනායක මන්ත්‍රීවරයා අහනවා කවුද කියලා මම අහනවා රවි කරුණානායකගේ ප්‍රාඩෝගණදෙනු පිළිබඳව අහන්න මගේ රංජන් රාමනායක අහනවා නම් කවුද කියලා මම අහනවා පසම්පත් අමාත්‍යවරයාගේ හරබ්බ දීම ගැන අහන්න එනිසා තමුන්නාසයට ඕන නම් මම දන්නේ තමුන්නාසයට වාඩි වෙලා ඉන්නේ කොහොමද කියලා හොරුන් එක්ක වාඩි වීම තොරුන් ආරක්ෂා කිරීම මතක තබා ගන්න එනිසා මේ රංජන් රාමනායක නියෝජ්‍ය අමාත්‍යවරයාගෙන් අහපු නිසා මේවා කියන්නේ එනිසා කරු නියෝජක ඒ වගේම බැඳුම් කර ගනුදෙනුව සහායක ආරක්ෂා කරපු කෙනා කවුද අග්‍රාමාත්‍යවරයා තව කවුද එනිසා කරු කතානායකතුමනි මේ ආණ්ඩුව දූෂිතයන්ට දඬුවම් දීම නෙවෙයි දූෂිතයන්ගෙන් ගහන වෙච්ච පාලනය බවට පත් වී තිබෙනවා ඒ පහල ඒ ගහන වෙච්ච පාලනය තමයි අල්ලස්සෝ දූෂණ කොමිස් සභාව අකර්මණ්‍ය කරන්නේ ඒ ගහන වෙච්ච පාලනය තමයි පොලිස් දෙපාර්තමේන්තුව අකර්මණ්‍ය කරන්නේ ඒ ගහන වෙච්ච පාලනය තමයි නීතිපද දෙපාර්තමේන්තුව අකර්මණ්‍ය කරන්නේ ඒ ගහන වෙච්ච පාලනයත් විසින් තමයි දූෂණ ලේකම් කාර්යාලය අහෝසි කරලා දමන්නේ එනිසා තව දුරටත් මේ රටේ වංචනිකයන්ට දූෂිතයන්ට දඬුවම් දීමේ සදාචාරාත්මක අයිතිය තමුන් ආසලට නැහැ. ගරු කතානායකතුමනේ හොරෙකුට දඬුවම් දෙන්න පුළුවන්කම තින්නේ හොරෙක් නොවන කෙනෙකුට. හොරෙකුට කොහොමද තව හොරෙකුට දඬුවම් දෙන්නේ? හොරෙකුට දඬුවම් දීමට කරු නියෝජ්‍ය කතානායකතුමනේ වැදගත්ම සාධකය තමයි හොරකම් නොකර සිටීම. තමන් හොරකම් කරමින් තව හොරෙකුට දඬුවම් දීම සඳහා මේ ආණ්ඩුවෙන් අපි පාලන බලාපොරොත්තු වී තුද? ඒ නිසා ගරු කතානායකතුමනේ නියෝජ්‍යගත මුළුමනින්ම වංචනිකයන්ගෙන් හොරුන්ගෙන් ගහන වෙච්ච පාලනයක් මේ රටේ ගොඩනැගිලා තිබෙනවා. ඒ නිසා ඊට අදාළ තිබෙන ආයතන මුළුමනින්ම අකර්මණ කරමින් තිබෙනවා. අල්ලස්සෝ දූෂණ විමර්ශන කොමිස් සභාව මේ පාර්ලිමේන්තුවට බැඳී සිටින වග කියන්න පිළිතුරු ලබා දෙන්න. ඒ නිසා මා පැහැදිලිවම 2016 වෙනි මාසයේ 24 වෙනිදා වෙනකොට අවසන් වී තිබුණු පැමිණිලි ප්‍රමාණය කොච්චරද? යම් පරීක්ෂණ කවර ආකාරයෙන් තිබුණද? ඉන්පසුව නඩු කීයක් ගොනු කරාද කියලා මම දැනගන්න කැමතියි. මොකද ගරු නියෝජ්‍ය කතානායකට මේ සියල්ල අත්තරමින් මේ සියලු ආයතන දුර්වල කරමින් තිබෙන පාලනයක් තිබෙනවා. ඒ පාලනයක් තියාගෙන අපෙන් ඇවිල්ලා කියනවා අල්ලස්සෝ දූෂණ කොමිස් සභාවේ අධ්‍යක්ෂ ජනරාල්වරගේ වැටුප්පැඩි කරලා දෙන්න කියලා. වැටුප්පැඩි කරන්න ඕන වැටුපටනුව වැඩ කරන්න. එසේ නැතුව මේ පාර්ලිමේන්තුව වැටුප්පැඩි කිරීමෙන් ඇති ඵලය කුමක්ද කියලා මම විමසමින් මම අවසන් කරන බොහොම ස්තුතියි නියෝජ්‍ය කතානායකතුමනි.
ඊළඟට හර්ෂ මෙතුමා තිබුණත් වාසුදේව නානක්කාර මෙතුමා ඉල්ලීමක් කළා තියෙනවා ඔබතුමා ඒකඟතාවයේ තියෙන ඔබතුමාට කතා කරන්න.
බොහොම ස්තුතියි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි පළමුවෙන්ම මේ වැටුප්පැඩි කිරීමට අපගේ එකඟතාවය පළ කිරීමට අපි කැමැති. හේතුව මේ දැන් ඉන්න අධ්‍යක්ෂ ජනරාල්තුමා පැමිණීමට පෙර මේ අනුර කුමාර දිසානායක ගරු මන්තුමාගේ බලවත් වර්ණනාවට පාත්‍ර වූ දිල්රුක්ෂි ඩයස් වික්‍රමසිංහ මහත්මියගේ දඩයක්කාර යුගයෙන් පසු මේ වර්තමාන අධ්‍යක්ෂ ජනරාල්තුමා නවතත් එම කමිසමේ ගෞරවය ඇති කර තිබෙනවා. දඩයක්කාර යුගයේ කියන එකේ තේරුම තමන්ගේ දේශපාලන විරුද්ධවාදීන් දඩයම් කිරීම. වැරදි කාර්යයද නිවැරදි කාර්යයද සැකකරුවාද නැද්ද? ඒව ඔක්කොම පැත්තකින් තියලා ප්‍රධානදී දේශපාලන විරුද්ධවාදී අය කියන කාරණේ මුල් කරගෙනයි ක්‍රියාකාරීත්වය ආරම්භ කරා. අන්න ඒකට තමයි කියන්නේ විචන්ත් කියන්නේ. දඩේම දේශපාලන විරුද්ධවාදීන් දඩේම. ඒ දඩේම පිළිබඳව එතුමිය ඉතා ලොකු දක්ෂතාවයක් දරුවා. එනිසා එතුමියට විරුද්ධව හැම පැත්තෙන්ම විරෝධතාවයන් ආවා. ඒ විරෝධතාවයන් යටතේ එතුමිය එම ධූරයෙන් ඉවත් කරන්නට යෙදුණා. ඒක හොඳ දෙයක් වෙච්ච. දැන් අද මේ අල්ලස්සා දූෂණ කොමිෂන් සභාවට දේශපාලන විරුද්ධවාදීන් දඩයම් කරනවා කියලා චෝදනාවක් නේ. කාටාරි විරුද්ධව තියෙනවා නම් යම් කිසි චෝදනාවක් නැත්තම් සැකයක් තොරතුරක් ඒ උඩ ඒ පුද්ගලයාට විරුද්ධව ක්‍රියා කරගෙන යෑම ගැන කවුරුත් විරුද්ධ වෙන්නේ නැහැ. නමුත් එය දේශපාලන විරුද්ධවාදීකමක් මුල් කරගෙන කරපුවාම ඒක දඩයක්කාරකමක් බවට පත් වෙනවා. ඒ නිසා වර්තමාන අධ්‍යක්ෂ ජනරාල්තුමාගේ කාලේ අපි එතුමා නැවතත් එම ආයතනය ගෞරවනීය නාමයක් ලබා දීම නිසා එතුමාට මෙම වැටුපැඩි කිරීමට අපේ සහයෝගතාවය අපි දක්වනවා. දෙවෙනි කාරණේ මේ අනු කුමාර ජනනායක මහත්මයා දිගටම කියාගෙන කියාගෙන ගියා දඬුවම් ලබා දීම, දඬුවම් ලබා දීම, දඬුවම් ලබා දීම උසාවියේ කටයුත්තක්. දඬුවම් ලබා දෙන්න බෑ අධ්‍යක්ෂකවරුන්ට, එහෙම නැත්නම් නිලධාරීන්ට, පොලිස් පතිට දඬුවම් ලබා දෙන්න පුළුවන් උසාවියට විතරයි. දූෂණ මර්ධන කොමිටිය හැදුවම දඬුවම් ලබා දෙන්න. ඒකෙන්ම තේරෙනවා අනුර කුමාර දිසානායක මන්ත්‍රීමත් එකතු වෙලා හදාපු ඔය දූෂණ මර්ධන කොමිටුවේ අභ්‍යන්තර පරමාර්ථය, අභ්‍යන්තර අභිමතාර්ථය. වරදකරුවන් යැයි සැක කරන පුද්ගලයන් අධිකරණයට පැමිණවීම කිව්වා නම් හරි. එහෙම නැතුව දූෂණ මර්ධනයේ තියෙන්නේ දඬුවම් ලබා දීමට නම් ඒකට උසාවිය බවටත් පත් වෙන්න පුළුවන්. ඒ නිසා මේ වගේ කටපටලවා ගැනීම් වලින් වැළකෙන්න තරම් ජේෂ්ඨත්වයක් එතුමාට දැනට පාර්ලිමේන්තුවේ තිබෙන බව මම කියන්න කැමති. මේ ළඟට මම අගමැතිතුමාට විරුද්ධව පැමිණිල්ලක් කරා දූෂණෝ මර්ධන කොමිෂමට. දැන්ට 6 මාසයකට නුදුරු කාලයකට දැන් බොහෝ බලවත් ප්‍රකාශයක් කරා අගමැතිතුමා මේ බැඳුම්කර වංචාවට හවුල්කාරයෙක් කියලා. මේ ගරු අනුර කුමාර දිසානායක මන්තුමා. නමුත් එතුමා එහෙම දන්නවනම් අගමැතිතුමා මේ වංචාවේ හවුල්කාරයෙක් කියලා එතුමා පැමිණිල්ලක් කරන්න. මං පැමිණිල්ලක් කළා දූෂණෝ වංචා අල්ලස්ව දූෂණ කොමිෂමට. ඒ පැමිණිල්ල කළේ දැන්ට 6 මාසයකට පමණ පෙර. ඒ පැමිණිල්ල කරලා දිගු කාලයකට පසු දැන්ට 2 මාසයකට පමණ පෙර මගෙන් ප්‍රකාශයක් ගත්. ඒ ප්‍රකාශයේදී මගෙන් ඇහුවේ මගේ පැමිණිල්ල කියලා තියෙන කරුණුමයි. මම මේක දුන්නා. මගෙන් අලුත් ප්‍රශ්නයක් ඇහුවේ නැහැ. දැන් මං අහන ප්‍රශ්නය මේ පැමිණිල්ලට ලැබිය යුතු ප්‍රමුඛත්වය කුමක්ද? මේ පැමිණිල්ල මේ රටේ අල්ලස්ව දූෂණ කොමිෂන් ඉතිහාසයේ ප්‍රබලම පැමිණිල්ල බව මම එකානින් කියා හිටිනවා. ඇයි? ලංකාවේ ආණ්ඩුවට මෙතරම් විශාල වංචනික අලාභයක් කරපු වෙන අල්ලස් ගනුදෙනුවක් තිබිලා නැහැ. මේ තරම් වංචනික අලාභයක් කරපු වෙන ගනුදෙනුවක් තිබිලා නැහැ. බොන්ඩ්ස් 2යි නැත්තම් බැඳුම් කර 2යි බිලියන 4කුත් ගානක අලාභයක්. ක්ෂණික අලාභයක්. දිගට ගණන් නැදුවම පෙනෙන අලාභය නෙමෙයි. මේක පොලි මංකොල්ලයක්. මේ පොලි මංකොල්ලේ හවුල්කරුවෙක් හැටියට මම අගමැතිතුමාව නම් කළා. නිකම්ම නිකං මෙතන වචනයක් හැටියට නෙමෙයි, ප්‍රකාශයක් හැටියට නෙමෙයි. මම නම් කළේ පැහැදිලි සාක්ෂි ඇතුව ලේඛන 12කට වැඩි සංඛ්‍යාවක් සමග මම බාර දුන්නා මේ අල්ලස් දූෂණ කොමිෂන් සභාවට. මම ස්තුතිවන්ත වෙනවා දැන් ඉන්න අධ්‍යක්ෂ ජනරාල්තුමා මගෙන් පමණක් නෙමෙයි මේ වගේ අල්ලස් හෝ දූෂණ පැමිණිලි ගණනාවක් අපේ ඒකාබද්ධ විපක්ෂෙන් කළා. ඒ හැමෝන්ගෙන්ම මූලික ප්‍රකාශන ලබාගෙන තිබෙනවා. එතකොට මෙම පැමිණිල්ලට අද ප්‍රමුඛත්වයක් ලැබෙන්නට ඕන වහම පරීක්ෂා කරන්න. ඇයි? මේක තමයි ලොකුම ආණ්ඩුවට වංචනික අලාභයක් කරපු මහා පොලි මංකොල්ලය මහා බැංකුවට සිද්ධ කරපු. එහෙනම් මේකට ඇයි තාමත් ප්‍රමුඛත්වයක් ලැබෙන්නේ නැත්තේ? මේකේ පරීක්ෂණය අනික් කටයුතු අපි දන්නේ. මගෙන් ප්‍රකාශයක් ගත්ත බව මම දන්නවා. අගමැතිතුමාගෙන් ප්‍රකාශයක් ගත්තද නැද්ද මම දන්නේ නැහැ. මම දන්නේ නැහැනේ. මම මේ දැන ගැනීමට මම තොරතුරු දැන ගැනීමේ අයිතිය අනුව මම මේ අහන්නේ. අගමැතුමාගෙන් ප්‍රකාශයක් ගත්තද? අගමැතුමාගෙන් ප්‍රකාශයක් ගත්තට පස්සේ ඊළඟ පියවර කුමක්ද? මේ තොරතුරු දැනගන්න අපට අයිතියක් තියෙනවා. පාර්ලිමේන්තුවට අයිතියක් තියෙනවා තොරතුරු දැනගැනීමේ. පනත යටතේ නෙවෙයි, අනපනත් යටතේ මේ පාර්ලිමේන්තුව දැනගත යුතුයි. මේ ව්‍යවස්ථා සභාව මොකද කරන්නේ කියලා, ව්‍යවස්ථා සභාව විසින් පත් කරන ස්වාධීන කොමිෂන් මොකද කරන්නේ කියලා මේ පාර්ලිමේන්තුව දැනගත යුතුයි. දැනගැනීමට අයිතියක් තියෙනවා. මම මේ ගැන විමසීමක් කරගත්තු ගරු කථානායකතුමා හරහා ව්‍යවස්ථා කොමිෂමේ යම් පත්කිරීමක් අනුව පවතින වූ එක්තරා කොමිෂමක් ගැන ඒ කොමිෂම විසින් යම් ස්ථානමාරුවක් කළා. මං අහුව මේ ස්ථානමාරුව කළේ ඇයි? මම මන්ත්‍රීවරයෙක් කැටිය දරගන්න ඕන. මට කියලවල තිබුණා ව්‍යවස්ථා සභාව ඒ කොමිෂමේ ස්වාධීනත්වයට ගරු කිරීමක් හැටියට මෙබඳු කරුණුවලට හේතු විමසන්නට බැරිය කිය. තොර කොමද පාර්ලිමේන්තුවේ අයිතිය රැකෙන්? පාර්ලිමේන්තුව කොහොමද දැනගන්නේ ඇයි යම් ස්ථානමාරුවක් කළේ? ඒ ස්ථානමාරුව දැනුවත්වම පෙනුමටම යම් කිසි පලිගැනීමක් නම්, යම් කිසි දේශපාලන හේතුවක් උඩකරපු පලිගැනීමක් නම් ඒ ගැන මගේ තියෙනවා නම් චෝදනාවක්, මට පෙන්නුම් කරන්නට වගකීමක් තිබෙනවා ඒ කොමිසමට. මේ ස්ථානමාරුව කරේ මෙන්න මේ සාධාරණ හේතු උඩයි. ඒක මගේ දැක්ම අනුව සාධාරණද නැද්ද කියන එක වැඩක් නැහැ. ඒක කොමිසම මට කියන්නට ඕන අපි මේක කළේ මෙන්න මේ හේතු නිසයි. කොමිසමට කියන්න බෑ ඒක අපෙන් අහන්න උඹට අයිතියක් නැහැ කියලා. මට ලැබුණු උත්තරය ඒකයි. කොමිසමෙන් මට කියලා වෙලා තිබුණා උඹට මේක දැනගන්න අයිතියක් ඇත්තෙත් නැහැ, අපිට මේක කියන්න යුතුකමක් ඇත්තෙත් නැහැ කියලා. දැන් ඒක මම ව්‍යවස්ථා සභාවට පැමිණිලි කළා. මම මේ කොමිසමේ නංගම් කියන්නේ නැහැ මේ වෙලාවේ. ඒක ඉදිරි කාලයේදී ඒක මම ඉදිරිපත් කරනවා. මට කියලා වල තුණු උත්තරේ උඹට මේක දැනගන්න අයිතියක් නැහැ, ඒක අපේ අභිමතය. ඒකද අපිට ලැබෙන්න ඕන පිළිතුර? අපිට දැනගන්න අයිතියක් නැද්ද? කිසියම් වූ සාධාර කාලීන ස්ථානමාරු අනුව අපේ තියෙන්නා වූ සාමාන්‍ය වැඩපිළිවෙල අනුව මේ මාරුව කළා. එහෙම නැත්නම් මෙන්න මේ විශේෂ හේතු උඩ කළා. ඒක මම පිළිගන්නවද නැද්ද කියන එක වෙනම කාරණයක්. නමුත් ඒක කීමට ඒ කොමිෂමට යුතුකමක් නැද්ද? දැන් මම මේ කියන්නේ අල්ලස්ෝ දූෂණ කොමිෂම ගැන නෙවෙයි. අපේ අල්ලස්ෝ දූෂණ කොමිෂමේ නිලධාරී මහත්වරුන්ට නෙමෙයි මම මේ චෝදනාව කරන්නේ. ඒ සභාපතිතුමන් ඇතුළු අයට නෙවෙයි. වෙනත් කොමිෂමක් ගැනයි මම මේ කියන්නේ. නමුත් මේ පාර්ලිමේන්තුවට තියෙන අයිතිය, පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ට තියෙන අයිතිය ගැන මම මේ කතා කරන්නේ. මට මේ වතුර බෝතලේ අරදී. දැන් මේ පාර්ලිමේන්තුවේ අධීක්ෂණ කොමිටිය තියෙනවා, ආංශික අධීක්ෂණ කොමිටි. අපිට ආංශික අධීක්ෂණ කොමිටියක් අවශ්‍ය නැද්ද ගරු නියෝජක කථානායකතුමනි? මේ අල්ලස් සෝ දූෂණ කොමිසමේ කටයුතු ගැන විපරම් කරන්න. අල්ලස් සෝ දූෂණ කොමිසමේ ප්‍රගතිය ගැන දැනගන්න මේ පාර්ලිමේන්තුව. එහෙම අධීක්ෂණ කාරක සභාවක් නැහැ කියලයි මම තේරුම් අරන් තියෙන්නේ. ඒ අදාළ අමාත්‍යාංශයේ අධීක්ෂණ කාරක සභා තියෙනවා. ඒවායේ මේ විවිධ කොමිෂන් සභා තියෙනවා. මේ කොමිෂන් සභා ස්වාධීන කොමිෂන් සභා. ඉතින් මේ කොමිෂන් සභා ගැන අපිට විපරම් කරන්න.
දැනට තියෙන්නේ මාස 6කට සැරයක් පාර්ලිමේන්තුවේ වාර්තාවක් දෙන්න විතරයි නේද ඇමතුමා?
චරයි තියෙන්නේ. ඒ කොමිෂන් සභාව වාර්තාවක් දෙනවා. ඒ වාර්තාව අපි සාකච්ඡා කරනවා. එච්චරයි. එහෙම නැතුව අපට විපරම් කිරීම සඳහා අධීක්ෂණ කාරක සභාවක් අධීක්ෂණ කාරක සභාවක් නැහැ. එහෙම තිබිය යුතුයි කියලා මං කිය. එතකොට අපි කවුරුවත් මෙතන ඇවිල්ලා අපි නොදන්නා තත්ත්වයටපත් වෙන්න ඕනේ නැහැ. අපි එතකොට කවුරුත් මේ ගැන දැනගෙන විපරම් කළා ඒ ගැන වග කියන මන්ත්‍රීවරුවේ කමිටුවලට ගිහිල්ලා දැනගෙන එයා ඉන්නවා අපේ පැත්තෙත්, එයා දැනගෙන අපිට කියනවා. ඒ නිසා මං හිතනවා එවැනි පියවරක් ගැනීම හොඳයි. විශේෂයෙන්ම මේ ස්වාධීන කොමිෂන් සභා මේ වෙනකොට දක්වා තිබෙනා වූ ආකල්පය මේ පාර්ලිමේන්තුවේ ස්වයිරිභාවයට උත්තරීතරභාවයට ඒතරම් ගැලපෙන්නේ නැහැ. එතකොට වෙන්නේ මේ පාර්ලිමේන්තුවට වඩා උත්තරීතරයි ඒ කොමිෂන් සභා. එහෙම සමහර විට මතයක් ඒ අතරේ තිබෙන්න පුළුවන්. මේ ගැන විශේෂයෙන් නිශ්චිත කරුණු දැක්වීම මම පසුව කරනවා. ඊළඟට මම කැමතියි මම චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මහත්මියට විරුද්ධව පැමිණිලක් කරා. ඒ කළෙත් මේ අල්ලස් කෝදූෂණ කොමිසමට, ඒ වගේම අපරාධ විමර්ශන අංශයට.
පාර්ලිමේන්තු පැමිණිල කරන්න යන්න
සමාවෙන්න
ඔබතුමා පාර්ලිමේන්තුර පැමිණිල කරන්න යන්න
ඇවුන්න ගරු කතානායකතුමනි, මේ දවස්වල මගේ මළු මාළු වයසේ නැත මගේ
කතාපත් යන්න.
ගරු චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මහත්මියට විරුද්ධව අපි නඩුවක් දැම්මා. මම මරයින් සමාගමට වරායේ ඉඩම් නොමිලේ ලබාදීමත් තෙල් ටංකි ඉතාම අඩු මුදලකට විකිණීමේ ජාවාරමක් ගැන මම ගැන නඩුවේදී සුප්‍රීම් මුසාවිය තීන්දු කළා. ඒක වංචනික ගනුදෙනුවක්. සුප්‍රීම් මුසාවිය ගිලින්ම තීන්දු කරා ඒක වංචනික ගනුදෙනුවක්. ඒකේ පාර්ශවකාරියෙක් වුණේ, විත්තිකරුවෙක් වුණේ මේ චන්ද්‍රිකා බණ්ඩාරනායක කුමාරතුංග මහත්මිය. ඉන් පසුව ඒ ගනුදෙනුව අවලංගු කළා. අවලංගු කරාට පස්සේ සුප්‍රීම් මුසාවිය කිව්වා මේ වගේ උත්තරකරුවන් සම්බන්ධයෙන් වැඩිදුර පරීක්ෂණ කළ යුතුයි. අල්ලස්ෝ දූෂණ කටයුතු මේ අනුව සිදුවී තිබේදයි කියා සොයා බල. අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවට කිව්වා වංචනික ක්‍රියාකාරීත්වයක් මේ පසුපස තිබේදයි කියා සොයා බැලීමට පරීක්ෂා කරන්න. මොකද අපේ පැමිණිල්ල වුණේ මේක වංචනික ගනුදෙනුවක්. සුප්‍රීම් මුසාවියට පුළුවන් මූලික අයිතිවාසිකම් නඩුවක් යටතේ මේක වංචනික ගනුදෙනුවක්. මේ නිසා ආණ්ඩුවට ලොකු අලාභයක් වෙලා තියෙනවා. ඒ නිසා ඒ ගනුදෙනුව අවලංගුයි කියන්න පමණයි. ඉන් පසුව අල්ලස් දූෂණ කොමිසමටත් ඒ නියෝගයම කළා. ඉන් පසුව අල්ලස් දූෂණ කොමිසමත් අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවත් දෙකම ශ්‍රේෂ්ඨාධිකරණයට ඊළඟ නඩුව කැඳවන දිනයක නඩු තීන්දුවෙන් පසු නැවත නඩුව කැඳෙව්වා. ඇවිත් වාර්තා කළා දැන් අපි පරීක්ෂණ කරගෙන යනවයි කියලා. අල්ලස් දූෂණ කොමිසමත් අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවත්. ඉන් පසුව තමයි මම මේ පැමිණිල්ල ගිහින් දෙන්නේ. අවුරුදු පහක් ගත වෙලා ඒ ගැන මුකුත් වුණේ නැති තැන සුප්‍රීම් මුසාවියට ඊට පස්සේ වැඩිදුර වාර්තාවක් දුන්නෙත් නැහැ. දැන් මම මේ පැමිණිල්ල ගිහින් දුන්නාට පස්සේ මට පිළිතුරක් එනවා මේක අල්ලස් දූෂණ කොමිෂන් සභාවට අදාළ විෂයක් නොවේ කියලා. දැන් මට තේරෙන්නේ නැහැ මේක අල්ලස් දූෂණ කොමිෂන් සභාවට එන්න කියලා සුප්‍රීම් මුසාවිය නියම කරනවා මේ ගැන වැඩිදුර විභාගයක් පවත්වන්න. මොකද මේ නඩුවෙ මම තීන්දුවක් දීලා තියෙනවා. මේක වංචනික ගනුදෙනුවක්, ආණ්ඩුවට අලාභයක් සිද්ධ වෙලා තියෙනවා. ඒ නිසා මම මේ ගනුදෙනුව අවලංගු කරනවා. මේ ගනුදෙනුව පසුපස තිබුණු අල්ලස දූෂණ වංචාව විභාග කරන්නයි කියලා නියෝගයක් කළේ. ඒ නියෝගයේ අනුව ඒ විනිශ්චකාරතුමා ඉන්න තුරු වාර්තා කිරීම කළා. ඉන් පසුව ඒක මගහැරිය. එතකොට අද මම අහනවා අල්ලස් දූෂණ කොමිෂන් සභාව මේ ගැන ගන්නා වූ පියවර මොකද්ද? මෑතදීත් මම ලියුමක් එව්වා. නැවත මතක් කිරීමක් කළා අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුව. ඒක කළේ වැඩිය අල්ලස් දූෂණ කොමිෂමටත් ඒක පිටපතක් එව්වයි කියලා මට මතක. දැන් එතකොට අපි අහන්න කැමති මෙච්චර දීර්ඝ කාලයක් ගත වෙලා තියෙනවා. දැන් වෙනකොට අවුරුදු 6ක් 7ක් සුප්‍රීම් මුසාවිය තීන්දුවක් දීලා තියෙනවා. හිටපු ජනාධිපතිවරිය වග උත්තරකාරිය වූ නඩුවක වංචනික ගනුදෙනුවක් තිබුණයි කියලා එතුමියට වෝටර්සෙජ් නඩුවේ ගෙවීමක් කරන්නත් නියම වුණා. මේක තවත් නඩුවක්. එතුමියට මේ පෞද්ගලික මගේ විරුද්ධත්වයක් නෙමෙයි. මං කියන්නේ ඉහළ තැන්වලට යනකොට වංචා හෝ නැත්නම් අල්ලස්සෝ දූෂණ කොමිෂම එන්න එන්න කුඩා වෙනවද? අනතුරු පුද්ගලයා ඉහළ ඉහළ යනකොට අල්ලස්සෝ දූෂණ කොමිෂමේ බලය එන්න එන්න අඩු වෙනවද? මෙන්න මේක අපි ප්‍රධාන ප්‍රශ්නයක් ඇටියට අද මතු කළ යුතුව තිබෙනවා. දැන් ඊගාවට මාගාව තියෙනවා පැමිණිලි ගණනාවක් මේ අනුව. එක්කෝ මේ පැමිණිලි ගැන වැඩ කරන්න, එහෙම නැත්නම් මේ පැමිණිලි වැරදි බොරුයි කියලා පැමිණිලි කරුවන්ට විරුද්ධව වැඩ කරා. මේ දෙකෙන් ඕන එකක් කරන්න පුළුවන්. දැන් මේ පැමිණිලි ලයිස්ටුවේ මම ඔක්කොම දිගට කියවන්න කැමති නෑ වෙලා නැති නිසා. නමුත් මං දල වශයෙන් කියාගෙන යනවා. මේ හැම එකම මූලික ප්‍රකාශය ගත්තා. ඒ මූලික ප්‍රකාශය ගැනීම ගැන අලුත් අධ්‍යක්ෂක ජනරාල්වරයාට ස්තුතියි. නමුත් අපි දැනගන්න කැමති ඊට පස්සේ මේ නඩුවට මොකද වුණේ කියලා. මේක මේ අල්ලස්සෝ දූෂණ කොමිෂමට අයිති රාජකාරියක්. ඒ වගේම පැමිණිලිකරුට තියෙන උනන්දුවක්. පැමිණිලිකරු උනන්දුයි දැනගන්න තමන්ගේ පැමිණිල්ලට මොකද වුණේ කියලා. ඒ නිසා මම විශ්වාස කරනවා ඒ ප්‍රගතිය පිළිබඳව දැනුවත් වීමට මේ පාර්ලිමේන්තුවට, ඒ වගේම මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරයෙක් නම් ඒ පැමිණිලි කරු ඔහුට අයිතියක් තිබිය යුතුයි. මම මතක් කරනවා මහා බැංකු පොලි මංකොල්ලය බැඳුම්කර ආරා වෙච්ච ඊළඟට ප්‍රාඩෝ බෙන්ස් ගණනාවක් රේගුවෙන් පිට කළා අඩු බදු මුදලකට නියමිත බදු මුදල අවලංගු කළා. ඒට හේතු පසුබිම ඒ අනුව කෙරිච්ච පැමිණිල්ල
කාලය අවසන් වේගෙන ඊළඟට
මහපොළොම් අරමුදලත් පිළිබඳ පැමිණිල්ල ඊළඟට විදේශ රැකියා නියුක්ති කාර්යාංශයේ රක්ෂණයකට ගෙවූ මුදල ගැන, ඊගවට අගමැති චරිත කබීර් රෂීම් මාදීන් සම්බන්ධ කරපු ගුවන් යානා පිළිබඳව අපි කරපු පැමිණිල්ල අපේ මන්ත්‍රීවරු, ඊගවට පී හරිසන් මන්ත්‍රී ඇමතුමාගේ වී මගඩිය පිළිබඳ පැමිණිල්ල, ඊළඟට රජයට මිලියන 6500ක් පාඩු කරමින් අර වාහන කැබලිකර ගෙන්වා සවිකිරීමේ ජාවාරම පිළිබඳ පැමිණිල්ල, ඊගාවට රාජිත සෞඛ්‍ය අමාත්‍යතුමාගේ නැව් අටක් මිලදී ගැනීම පිළිබඳ ඔහුගේ සම්බන්ධීකරණ ලේකම්ගේ නාමයෙන් ගත් පැමිණිල්ල පිළිබඳ, රාජිත ඇමැත්තුමාගේ ඖෂධ සංස්ථාවට පත් කරපු ඒ ව්‍යාකාරී අධ්‍යක්ෂකවරයාගේ මස්සිනා මගින් ඇතිකරපු ඖෂධ සමාගමක් මගින් ඖෂධ සංස්ථාවට බේත් ගෙන්වීම පිළිකා රෝගනාශක ගෙන්වා ඒවායේ දුබලතාවය ගැන පැමිණිලි වෛද්‍යවරුන්ගෙන් ලැබීම නොරිච්චෝලේ බලාගුරු ගල්ලංගුරු බලාගාරයට ගෙන්වන ලද ගල්ලංගුරු තොගය පිළිබඳව උසාවියට ඉදිරිපත් කරන ලද පැමිණිල්ලත් සමගම හෙළි වූ විශාල කරුණු රාශිය මම අවසන් කරන්න කැමතියි. දැන් ඒ
හොඳයි
උසාවියේදී ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අධිකරණය කිව්වා අධිකරණයේ හෘද සාක්ෂිය කම්පණය වෙනවා, මේක දැක්කාම අපිට තීන්දුවක් දෙන්න බෑ. නමුත් මේක බරපතල කාරණයක්. මේ තරම් අඩු ලන්සුවකට නොදී වැඩි ලන්සුවකට මේ ගල්ලංගුරු මිලදී ගැනීමෙන් වෙච්ච අලාභය බිලියන ගාණක් වෙනවයි කියලා අධිකරණයම කිව්වා. නමුත් ඒ ගැන අවසාන දක්වා කිසිම සෙවීමක් බැලීමක් වෙලා නැහැ. මේ ගැනත් අපි අරුණු දක්වමින් අපි මේ වැටුප් පැඩි කිරීමේ අද යෝජනාවට පක්ෂ වෙන අතර මේ සභාවට මේ කොමිෂමේ ප්‍රගතිය දැනගැනීමට පැමිණිලිකරුවන්ට මන්ත්‍රීවරුන්ට ඉඩක් ලබා දෙන්නේ කියලා ඉල්ලමින් මානියට